तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टम् स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देहं श्रीगुरो श्रीयुतपदकमलम् श्रीगुरून् वैष्णववांश्च श्रीरूपं सग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा पादान् सहगणललिता श्रीविशाखान्वितंश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्ययेवश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्रीयद्वैत गदाधर श्रीवासादि श्रीगौरभक्तवृन्द। हरे कृष्णा
कृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे।
राधे मेरी स्वामिनी मैं राधे को दास जन्म जन्म मोह दीजियो श्री वृंदावन वास। राधा तू बड़ भागिनी कौन तपस्या कीन तीनों लोक के नाथ हैं सो तेरो जय राधा माधव कुंज बिहारी।
बता लो को प्रेम थी गए।
जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव વલ્લભ ગિરિવર ધારી ગોપી જન વલ્લભ ગિરિવર ધારી જય રાધા માધવ કુંજ બિહારી
જય રાધા
શોદાનંદન બ્રજ જન રંજન યશોદાનંદન બ્રજ જન રંજન યશોદાનંદન બ્રજ જન રંજન જય રાધા માધવ કુંજ બિહારી
જય રાધા માધવ કુંજ બિહારી
રાધા માધવ કુંજ બિહારી
રાધા માધવ કુંજ
બિહારી જય રાધા માધવ કુંજ બિહારી
રાધા માધવ કુંજ બિહારી
જય રાધા માધવ કુંજ બિહારી ગોપી જન વલ્લભ ગિરિવર ધારી ગોપી જન વલ્લભ ગિરિવર ધારી યશોદાનંદન બ્રજ જન રંજન શોદાનંદન બ્રજ જન રંજન યશોદાનંદન બ્રજ જન રંજન યશોદાનંદન બ્રજ જન રંજન યમુનતિરવન ચારી યમુનતિરવન ચારી જય રાધા માધવ
આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ તરફથી આયોજિત 5 દિવસીય શ્રી રામકથાના દ્વિતીય દિવસમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. ભગવાન શ્રી રામચંદ્ર જે મર્યાદા પુરુષોત્તમ અવતાર છે, જેનો અવતાર આ સંસારમાં આ સંસારના જીવોને કેવી રીતે મર્યાદામાં રહેવું એનું શિક્ષા આપવા માટે થયો હતો, એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રની કથા શ્રવણ કરવાનો રૂડો અવસર પ્રાપ્ત થયો છે. અને આ કથાના રચયિતા શ્રી તુલસીદાસજી ભગવાન શ્રી રામચંદ્રની કથાના પ્રારંભમાં ભરદ્વાજ મુનિની કથા કહી રહ્યા છે. ભગવાનની કથા મેં તમને કાલે કીધું કે સમસ્ત શાસ્ત્રોનું જડ, સમસ્ત શાસ્ત્રોની શરૂઆત જિજ્ઞાસાથી થાય છે, પ્રશ્નથી થાય છે. જ્યાં સુધી જિજ્ઞાસા ન હોય ત્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન થાય. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અને ભગવત પ્રાપ્તિ કરવા માટે સમસ્ત મનુષ્યના હૃદયમાં જિજ્ઞાસા હોવી જોઈએ. એવી જ એક જિજ્ઞાસા તીર્થરાજ પ્રયાગમાં રહેવા વાળા ભરદ્વાજ મુનિના હૃદયમાં ઉત્પન્ન થઈ. બહુ બહુ વર્ષો પહેલાની આ વાત છે. ગોસ્વામીજી લખે છે, ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા, તિનહી રામપદ અતિ અનુરાગા. ભરદ્વાજ નામના એક ઋષિ હતા જે તીર્થરાજ પ્રયાગમાં રહેતા હતા, અને એમની વિશે જણાવે છે કે ભગવાન શ્રી રામચંદ્રના ચરણોમાં અનંત પ્રેમ હતો. રામપદ અતિ અનુરાગા, ભગવાન શ્રી રામચંદ્રના ચરણમાં અતિ અનુરાગ હતો, કારણ કે નિત્ય નિરંતર ભગવાનની કથા સાંભળતા રહેતા. એટલા માટે તો આપણા શાસ્ત્રોમાં કીધું છે ને, રામચરણ રતિ જો ચહે અથવા પદ નિર્વાણ, ભાવ સહિત સો યહ કથા, ભરો શ્રવણ પોટકા. રામચરણ રતિ જો ચહે, ભગવાન શ્રી રામચંદ્રના ચરણોમાં રતિ પ્રેમ જો કરવાની ઈચ્છા હોય તો આ શ્રવણ આ કાનના મારફતે એમની કથા સાંભળવી જોઈએ. ભરદ્વાજ મુનિ ભગવાન પ્રત્યે અનંત પ્રેમ, અને ભગવાન પ્રત્યે પ્રેમ ભક્તિ હોવાને કારણે તાપસ સમદમ દયા નિધાના, પરમારથ પથ પરમ સુજાના. ભરદ્વાજ ઋષિ માટે શબ્દ વાપરી રહ્યા છે કે એ તપસ્વી હતા. તપસ્યાનો અર્થ થાય આપણી સ્વયં ઈચ્છાથી આપણા શરીરને કષ્ટ આપવો. ડિસેમ્બરની ઠંડીમાં, ઠંડીની ઋતુમાં, અને ઠંડા ઠંડા ગંગાજળ જે બરફનું પાણી થઈને આવી રહ્યું છે, એવી ગંગા નદીમાં 3-4 મહિના માટે એક જગ્યા ઉપર ઊભું રહેવું એને તપસ્યા કહેવાય. મે મહિનાની ગરમીમાં ચારેય બાજુ પંચાંગની તાપીને આગ પ્રકટ કરી, નીચેથી અગ્નિ પ્રકટ છે, ઉપરથી સૂર્યની ગરમી અને અંદરથી ભૂખની ગરમી, ચારેય બાજુથી ગરમી સહન કરવી, શરીરને કષ્ટ આપવું એને તપસ્યા કહેવાય. તો ભરદ્વાજ મુનિ એવા જ એક તપસ્વી હતા, અને એની સાથે સાથે સમ એમના મન ઉપર કંટ્રોલ હતો, મનને વશમાં કરીને રાખ્યો હતો. વાસ્તવમાં મનને વશમાં કરવું બહુ જરૂરી છે. ગીતામાં ભગવાન કૃષ્ણને અર્જુન પૂછે છે કે હે કૃષ્ણ, તમે એમ કહો છો કે મનને વશમાં કરો, મન મના ભવ મદ ભક્તો મધ્યા જીમામ નમસ્કુરુ, મન વશમાં કરો, મન વશમાં કરો, પણ મનને કેમ વશમાં કરું? હે કૃષ્ણ, મારા ગાંડીરથી, ગાંડીરના બળથી હું હવાને વશમાં કરી લઉં, પણ મનને વશમાં હું નથી કરી શકતો. પણ ભગવાને ભગવદ્ ગીતામાં વારંવાર કીધું છે કે હે અર્જુન, મનને વશમાં કર, કારણ કે મન એવો મનુષ્યાણામ કારણમ બંધન મોક્ષયો બાંધાય વિષયા સંગે નિર્મુક્ત વિષય મન. આપણા આ 10 તત્વથી અને મૂળ 26 તત્વથી બનેલા આ શરીરમાં સૌથી મુખ્ય વસ્તુ કોઈ હોય તો એ છે મન. કારણ કે વેદોમાં કીધું છે કે જો મન શુદ્ધ હોય ને તો આ મન આપણને ભગવાનના ધામમાં લઈ જાય, અને એ જ મન જો અશુદ્ધ હોય, અપવિત્ર હોય, તો આપણને નરકમાં લઈ જાય. માટે મનને શુદ્ધ રાખવું બહુ જરૂરી છે, અત્યંત જરૂરી છે. અને જેનું મન વશમાં નથી, ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે કે આ સંસારમાં વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન, સૌથી મોટો શત્રુ છે જેનું મન એના વશમાં નથી. મન જો આપણા વશમાં હોય તો મન આપણો મિત્ર છે, અને મન વશમાં નથી હોતું તો એ આપણો સૌથી મોટો શત્રુ છે. આપણા શત્રુને બહાર ગોતવાની જરૂર નથી, આપણી અંદર જ બેઠેલો છે જો મન વશમાં નથી. અહીંયા ભરદ્વાજ મુનિ તપસ્વી હતા, મનને વશમાં કરીને બેઠા હતા. સમદમ દયા નિધાના, મન વશમાં હોવું જોઈએ. અને મનને વશમાં રાખવા માટે વેદોમાં એક સરળ ઉપાય દીધો છે કે મનને જો વશમાં કરવું હોય ને તો ધ્યાન કરવાની જરૂર નથી, તપસ્યા કરવાની, યજ્ઞ કરવાની જરૂર નથી. મનને વશમાં કરવું હોય તો મંત્ર જપવાની જરૂર છે, કારણ કે મંત્રનો અર્થ જ થાય મનઃ ત્રાયતે ઇતિ મંત્ર. જે મનનો ત્રાણ કરે, જે મનનો ઉદ્ધાર કરે, જે મનને શુદ્ધ પવિત્ર બનાવે એને મંત્ર કહેવાય. અને કળિયુગમાં મનને પવિત્ર શુદ્ધ બનાવવા માટે એકમાત્ર ભગવાનના મહામંત્રનો ઉચ્ચારણ થી જ મંત્ર શુદ્ધ બની શકે. તો ભગવાનના નામથી, મહામંત્રથી મનને પવિત્ર કરાય. અને ભરદ્વાજ મુનિ ભક્તિ દ્વારા ભગવાનનું નામ લઈ પોતાના મનને પવિત્ર કરીને બેઠા હતા. એટલું જ નહીં, દમનો અર્થ થાય ઇન્દ્રિયોનું દમન કરવું. આપણી ઇન્દ્રિયોની બહુ બહુ ઈચ્છા હોય કે હું આ ખાઉં, આ પીઉં, અહીંયા ફરવા જાઉં, આ પિક્ચર જોઉં, આ ગીત સાંભળું, આ ટીવી જોઉં, આ ચેનલ જોઉં. આ ઇન્દ્રિયોમાં ઘણી ઘણી ઈચ્છાઓ થાય છે, ઇન્દ્રિયોની આદત બહુ બગડેલી છે. પણ આ ઇન્દ્રિયોની ઈચ્છાઓને મારવી, કાપવી એને દમ કહેવામાં આવે. કહેવાય છે કે તાપસ સમદમ દયા નિધાના. અને ભરદ્વાજ મુનિના હૃદયમાં દયા હતી. વાસ્તવમાં સમસ્ત જીવના હૃદયમાં દયા નિશ્ચિત હોવી જોઈએ. દયા જે છે એ વૈષ્ણવોનું ભૂષણ છે, આભૂષણ છે. જેટલી આ સંસારના લોકો ઉપર દયા કરશો, એક સંત બહુ સુંદર સમજાવે છે કે તમારા હાથમાં દડો હોય, ક્રિકેટ રમવાનો રબરનો બોલ હોય, એ દડાને તમે જેટલો દિવાલની સામે ભડકાડો એટલો જોરથી તમારી પાસે આવશે. એવી જ રીતે તમે ભગવાનને અને આ સંસારના લોકો પર જેટલી દયા કરશો એટલી જ ભગવાન બિલકુલ એનું વિરુદ્ધ તમને યાદ કરશે. દયાનો પાછળથી ચાલુ કરો તો યાદ શબ્દ થાય. જેટલી સંસાર પ્રત્યે, જીવો પ્રત્યે દયા કરો એટલી ભગવાન આપણને યાદ કરે. ભરદ્વાજ મુનિ પોતાની ઇન્દ્રિયોને વશમાં, મનને વશમાં સમસ્ત જીવો ઉપર દયા અને તપસ્વી હતા. ઇન્દ્રિયોને વશમાં એટલે એક વસ્તુ ભૂલાઈ ગઈ, અમુક લોકોની ઇન્દ્રિયા જે જીવહા છે એ માવા ખાવાની ઈચ્છા કરતી હોય કે બીડી પીવાની ઈચ્છા કરતી હોય. કારણ કે પ્રસંગ આવ્યો છે એટલે કહી દઉં તમને, ઘણા લોકો પાન, માવા, તમાકુ આ બધું છોડવા ઈચ્છતા હોય અને બહુ બહુ પ્રયાસ કરે, ઘણી વાર તો ફેંકી દે કે આજથી નહીં પીવું, અઠવાડિયું ન પીવે, 10 દિવસ ન પીવે, મહિનો નો પીવે, મહિના પછી જેટલી નોતી પીતી એક દિવસમાં પી લે. અમુક લોકો વિચારે કે કામ સંભોગ એક પાપ છે અને એને વશમાં કરે પોતાની શક્તિથી. એક દિવસ, બે દિવસ, અઠવાડિયું, દસ દિવસ, મહિનો, મહિનામાં જેણે એ તપસ્યા કરી હતી બધી તપસ્યા ઉપર પાણી ફરી જાય. કારણ કે આપણી ઇન્દ્રી ભૌતિક છે અને આ ભૌતિક ઇન્દ્રી સ્પ્રિંગની જેમ છે. આ સ્પ્રિંગને જેટલી દબાવો, દબાવતા 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 એક દિવસ એવો આવે કે છટકી જાય હાથમાં. માટે ઇન્દ્રિયોને દબાવવા માટે ભૌતિક પ્રયાસ ન કરવો જોઈએ, આધ્યાત્મિક પ્રયાસ કરવો જોઈએ. અહીંયા ભરદ્વાજ મુનિ તપસ્વી છે, મન ઉપર વશ છે, ઇન્દ્રિયો ઉપર વશ છે અને દયા બધા જીવો ઉપર દયા છે. કારણ કે તિનહી રામ પદ અતિ અનુરાગા, કારણ કે એનું ભગવાનના ચરણોમાં શુદ્ધ પ્રેમ હતો. પાન માવો છોડવાની જરૂર નથી, બીડી છોડવાની જરૂર નથી, કાંદા લસણ છોડવાની જરૂર નથી. હું એમ નથી કહેતો કે તમે બધું છોડી દો, પણ તમારા ચરણોમાં એક જ પ્રાર્થના છે કે એકમાત્ર રામ અને કૃષ્ણને જીવનમાં સ્વીકારી લો. રામ અને કૃષ્ણ એટલા પવિત્ર વ્યક્તિ છે, પવિત્ર ભગવાન છે. જો તમારા જીવનમાં આવી ગયા, હૃદયમાં આવી ગયા, તો નિશ્ચિત તમારું હૃદય પવિત્ર કરી નાખશે. આપણે શું આપણું હૃદય પવિત્ર કરવાના, ભગવાન ઉપર છોડવું જોઈએ. માટે ભગવાનની ભક્તિથી આ વાત સંભવ છે. ભરદ્વાજ ઋષિ તીર્થરાજ પ્રયાગમાં રહે છે અને બધા ગુણોથી વિભૂષિત છે. માઘ મરકત રવિ જબ હોઈ તીર્થ પતિ હિ આવ સબ કોઈ. માઘ મહિનામાં સૂર્ય મકર રાશિમાં જ્યારે આવતો ત્યારે હજારો હજારોની માત્રાઓમાં સાધુ અને સંતો તીર્થરાજ પ્રયાગમાં સ્નાન કરવા માટે આવતા. કારણ કે આ સમય બહુ પવિત્ર માનવામાં આવે છે. ઘણા ઘણા સંતો તીર્થમાં, તીર્થરાજ પ્રયાગમાં સ્નાન કરવા માટે આવતા. કે છે કે દેવ ધનુજ કિંકર નર શ્રેણી સાદર મજ્જહિ સકલ ત્રિબેની. કેવલ મનુષ્ય સંતો જ નહીં, દેવ ધનુજ, મોટા મોટા દેવતાઓ, ઋષિ મુનિઓનું મનુષ્યનું શરીર ધારણ કરી કરી તીર્થરાજ પ્રયાગમાં સ્નાન કરવા માટે આવતા. પૂજહી માધવ પદ જલ જાતા પરસી અખય ભટુ હરષહી ગાતા. અને બધા લોકો ગંગા યમુના અને સરસ્વતીના સંગમમાં, ત્રિવેણી સંગમમાં સ્નાન કરતા કરતા હરે કૃષ્ણા હરે કૃષ્ણા કૃષ્ણા. નદીમાં સ્નાન કરતા કરતા મહામંત્ર ગાતા. એક આચાર્ય બહુ સુંદર કહે છે કે આપણે રોજ સવારમાં સ્નાન કરીએ તો મૂંગા મૂંગા સ્નાન ન કરવું જોઈએ. અમુક લોકો ક્યારે સ્નાન કરીને બહાર નીકળી જાય ખબર ન પડે. શાસ્ત્રમાં લખ્યું છે કે સ્નાન કરતી વખતે ભગવાનના નામનું અથવા આ ભારત ભૂમિમાં જેટલી જેટલી પવિત્ર નદીઓ છે આ પવિત્ર નદીઓના નામનું ઉચ્ચારણ કરવું જોઈએ. પવિત્ર નદીઓના નામના ઉચ્ચારણથી એનું આવાહન કરવું જોઈએ. તો અહીંયા બધા દેવતાઓ મનુષ્યો ત્રિવેણીમાં સ્નાન કરતા કરતા ભગવાનના નામનું ગુણગાન કરતા. તહા હોય મુનિ ઋષય સમાજા જાહી જે મજ્જન તીર્થ રાજા. અને બહુ બધા ઋષિ મુનિઓ એકત્રિત થઈ જતા અને એકત્રિત થઈ બધા ઋષિ મુનિઓ સાધુ સંગ કરી ભગવાનની કથા કરતા. એહી પ્રકાર ભરી માગ નહાઈ પુનિ સબ નિજ નિજ આશ્રમ જાહી. બધા ઋષિ મુનિઓ એક મહિના સુધી તીર્થરાજ પ્રયાગમાં રહેતા અને એ મહિનો વીતતા બધા લોકો પોતપોતાના આશ્રમમાં વયા જતા. એક વાર ભરી મકર નહાય સબ મુનિસ આશ્રમ સિધાય. તો આવી રીતે માઘ મહિનામાં સૂર્ય જ્યારે મકર રાશિમાં આવતો તો તીર્થરાજ પ્રયાગમાં એક મહિના માટે બધા સંતો સ્નાન કરવા માટે આવતા. તો એક સમયની વાત છે, આવી જ રીતે ઘણા બધા સંતો તીર્થરાજ પ્રયાગમાં આવ્યા અને તીર્થરાજ પ્રયાગમાં આવી સ્નાન કરી પોતપોતાના ઘરે જતા હતા. જાગ્ય બલિક મુનિ પરમ વિવેકી ભરદ્વાજ રાખે પદ ટેકી. કથા આગળ વધારતા કહે છે કે આ સંતોના સમાજમાં એક યાજ્ઞવલ્ક નામના ઋષિ મુનિ હતા. અને જ્યારે આ યાજ્ઞવલ્ક ઋષિ મુનિ પોતાના આશ્રમમાં તીર્થરાજ પ્રયાગ છોડીને જતા હતા, ત્યારે તીર્થરાજ પ્રયાગમાં રહેવા વાળા ભરદ્વાજ મુનિ યાજ્ઞવલ્ક ઋષિ મુનિના ચરણોમાં પડી ગયા અને કહ્યું કે પ્રભુ, તમે મારા ઘરે પધારો, તમે મારા આશ્રમે પધારો. હવે એક બહુ સારી કહેવત છે, નીર બહેતા ભલા સંત ચલતા ભલા. સંતોને એવું ન હોય કે આના ઘરે જાવું ને આના ઘરે ન જાવું. સંતો માટે તો બધા એક સમાન હોય. સર્વભૂત શ્રીહત સાધુ, સાધુ જે છે, સંત જે છે, એ બધાને એક સમાન જોવે. કોઈ મોટો નહીં, કોઈ નાનો નહીં, સંત માટે બધા સમાન. ભરદ્વાજ ઋષિ મુનિના આશ્રમમાં ગયા અને આશ્રમમાં જઈ સૌ પહેલા કરી પૂજા મુનિ શુભ શુભ ખાની, બોલે અતિત પુનિત મૃદુ વાની. ભરદ્વાજ ઋષિએ સૌથી પહેલા યાજ્ઞવલ્કજીની પૂજા કરી, આરતી કરી, પગ પખાડ્યા અને ચરણદક પીધું અને બહુ સુંદર આસન ઉપર બેઠાડ્યા અને આસન ઉપર બેસાડી ભરદ્વાજ ઋષિ મૃદુ વાની, મૃદુનો અર્થ થાય નમ્રતાથી, યાજ્ઞવલ્કજીને કંઈક પૂછે છે. એક એક શ્લોકમાં, એક એક ચોપાઈમાં અનંત અનંત સિદ્ધાંતો ભરેલા છે. ભરદ્વાજ ઋષિ પ્રશ્ન પૂછી રહ્યા છે, પણ કેવી રીતે? કે છે કે મૃદુ વાણીથી, ગંભીર વાણીથી નહીં. આપણે પણ ગુરુના ચરણોમાં જવું જોઈએ અને પ્રશ્ન પૂછવા જોઈએ, પણ પ્રશ્ન પૂછતી વખતે નમ્રતાનો ભાવ હોવો જોઈએ. ક્યારેક ક્યારેક અમુક શ્રોતાઓ પ્રશ્ન પૂછે પણ ચેલેન્જથી પૂછે કે આવું કેમ હોઈ શકે, આમ હોય જ નહીં, તમે ખોટા છો, તમારી વાત ઉપર હું વિશ્વાસ નથી કરતો. નહીં, મૃદુ વાણીથી, નમ્રતાના ભાવથી પ્રશ્ન પૂછવો જોઈએ. શું પ્રશ્ન છે? ભરદ્વાજ ઋષિ કહે છે, નાથ એક સન સૌ બળ મોરે, કરગત બરદ તત્વ સબુ તોરે. હે નાથ, નાથ શબ્દ કહીને કહી દીધું કે પ્રભુ, તમે મારા સંશયને કાપવા માટે સમર્થ છો. નાથ નો અર્થ થાય કંટ્રોલર, પ્રભુ, કર્તુમ અકર્તુમ સર્વથા કર્તુમ સમર્થ, જે બધા સંશયોને કાપવા માટે, જે બધા પ્રશ્નોનો ઉત્તર દેવા માટે સમર્થ છે એને નાથ કહેવામાં આવે. નાથ, મારા હૃદયમાં એક બહુ મોટો સંશય છે, પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? કહત સો મોહી લાગત ભય લાજા, જો ન કહું બળ હોઈ અકાજા. હવે સંશય એવો છે, જો હું આ સંશય તમને કહું તો બહુ લજ્જાજનક વાત છે, કારણ કે પ્રશ્ન બહુ નીચો છે, મહાન પ્રશ્ન નથી. અને જો હું તમને પ્રશ્ન ન પૂછું તો મારું જીવનનું પતન થઈ જાય, મને યોગ્ય માર્ગ ન મળે. માટે મેં સાંભળ્યું છે અને સંતોના મોઢેથી મેં શ્રવણ કર્યું છે, સંત કહી અસી નીતિ પ્રભુ, શ્રુતિ પુરાણ મુનિ ગાઉ, હોઈ ન વિમલ વિવેક ઓર ગુરુ સુન કે દુરાવ. સંતોએ અને વેદોએ એક નીતિ કીધી છે કે ગુરુ સામે જો તમે સત્ય ન બોલો ને તો જીવનમાં ક્યારેય પરમ પદની પ્રાપ્તિ ન કરી શકો. માટે ગુરુની સામે દુરાવ ન રાખવો જોઈએ, ગુરુથી દૂર ન રહેવું જોઈએ, ગુરુથી નજીક રહેવું જોઈએ અને ગુરુને પ્રશ્ન પૂછવા જોઈએ. તમે વકીલ સામે ખોટું બોલો અને વકીલ સામે તમારી વાતોને છુપાવો તો એ કેસ ક્યારેય નહીં સુલટાય. ડોક્ટર સામે તમે ખોટું બોલો તો દર્દ ક્યારેય નહીં મટે. અને ગુરુ સામે જો તમે ખોટું બોલો અથવા સંશય રાખો અથવા દુરાવ રાખો તો ભગવાનની પ્રાપ્તિ ક્યારેય ન થાય. માટે ગુરુ સામે ક્યારેય દુરાવ ન રાખવો જોઈએ. એટલે પ્રભુ, હું તમારી સામે સત્ય, મને જે જે સંશય છે હું તમને કહેવા માંગુ છું. શું સંશય છે? હવે પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, મેં સાંભળ્યું છે રામ નામ અમિત પ્રભાવા, સંત પુરાણ ઉપનિષદ ગાવા. ભગવાન શ્રી રામચંદ્રનું નામ અમિત પ્રભાવ છે, અનંત પ્રભાવ છે, અને કેવલ મનુષ્ય જ નહીં, સંતો જ નહીં, ઉપનિષદ, વેદ અને શાસ્ત્ર પણ ભગવાનના નામનો પ્રભાવ ગાય છે. સંતત જપત શંભુ અવિનાશી, અરે બીજાની તો શું વાત કરું, આ સંસારનું અનંત કોટી બ્રહ્માંડનું પ્રલય કરવા વાળા ભગવાન ભવ ભોલેનાથ શિવજી પણ પોતાના મોઢામાંથી ભગવાનનું નામ લેવાનું છોડતા નથી, નિત્ય નિરંતર ભગવાનના નામનું જપ કરી રહ્યા છે. તો જે ભગવાનનું નામ વેદોમાં ગાયેલું છે, જે ભગવાનનું નામ શિવજી લે છે, આ કર ચારી જીવ જગ અહી કાશી મરત પરમ પદ લહી. અને શિવજી ભગવાનનું નામ ખાલી લેતા જ નથી, ભગવાનના નામનો પ્રચાર પણ કરે છે. આપણે તો લોકોનો શું ઉદ્ધાર કરી શકીએ, પણ શિવજી આજે પણ, શિવજીનું સ્થાન કાશી વિશ્વનાથ, શિવજી આજે પણ કાશી નામના શહેરમાં બિરાજમાન છે. અને શાસ્ત્રોનું અને સંતોનું માનવું છે કે કાશીમાં આજે પણ જેનું મૃત્યુ થાય, મરતી સમયે શિવજી એના કાનમાં ભગવાન રામનું નામ બોલે. અને ગીતામાં ભગવાને કીધું છે કે અંત કાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ, અંત સમયમાં જો કોઈ મારું નામ લેશે અથવા સાંભળશે તો એ મારા ધામને પ્રાપ્ત થશે. આજે પણ શિવજીના ધામમાં કાશીમાં કોઈ મરતું હોય તો મરતી સમયે શિવજીના કાનમાં ભગવાનનું નામ બોલે. એટલા માટે જ ઘણા લોકોના માતા પિતાનું મૃત્યુ થઈ ગયું હોય તો એને દેહ સંસ્કાર કરવા માટે કાશીમાં લઈ જાય, પણ મૃત્યુ થઈ ગયા પછી કાશીમાં લઈ જવાનો કોઈ ફાયદો નથી. એટલે મર્યા પહેલા જેટલું ભગવાનનું નામ બોલી લઈએ, લઈ લઈએ એટલું સારું. અને પાછું એ વેમમાં નહીં રહેતા કે અમારા છોકરાઓને અમે કહીને રાખશું કે અમે જયારે મરશું ત્યારે કાશી લઈ જાજો, આખું જીવન અમે ભોગ સંભોગ ભોગવશું અને મરતી સમયે કાશીમાં જઈને મરશું. પણ નિશ્ચિત નથી કે મરતી સમયે કાન કામ કરતા હશે કે નહીં કરતા હોય. ભાગવતમાં વર્ણન છે, જ્યારે આ શરીરમાંથી ચેતના નીકળે તો સૌથી પહેલા ઇન્દ્રિયોમાંથી નીકળી જાય. તમે જોયું હશે આપણા ગળા બુડાઓ જ્યારે મરવા પડ્યા હોય ત્યારે આંખ્યું જોવાનું કામ બંધ કરી દે, દ્રષ્ટિર નશ્યતે બર્ધ તેજ બધિરતા, કાન સાંભળવાનું બંધ કરી દે. અને કાનમાં જયારે એ લોકો સાંભળતા જ નથી, પછી શિવજી માઇક લાઉડસ્પીકર લઈને બોલે તો એ ક્યાં કેવી રીતે સાંભળવાનું. એટલા માટે એક સંતે, આપણા વ્રજના સંતે બહુ સુંદર કીધું છે કે ભગવાનનું નામ જાગ્યા ત્યારથી સવાર, જ્યારથી ખબર પડી છે ત્યારથી લેવાનું શરૂ કરી દેવું જોઈએ. કારણ કે ક્ષણભંગુર જીવન કી કલી કાકલ પ્રાત મે જાને ખીલી ન ખીલી. આ જીવન ક્ષણભંગુર છે, ક્ષણિક છે. ગોવિંદદાસજી લખે છે કે જેમ કમળના પત્ર ઉપર પાણીનું ટીપું હોય, ક્યારે હવા આવે ને ક્યારે એ પાણીનું ટીપું પડી જાય, એ પાણીના ટીપોનો કોઈ ભરોસો નથી. એમ જ ક્યારે કાળ આવે અને આપણું મૃત્યુ થઈ જાય, હાર્ટ એટેક કેન્સર ક્યારે આવી જાય કોઈ નક્કી નથી. આજે હાંજે આપણે બધા ઘરે જઈને હુઈ જઈશું, હવરમાં જાગશું કે નહીં જાગું એનો કોઈ ભરોસો નથી. એટલા માટે કહે છે કે ક્ષણભંગુર જીવન કી કલી કાકલ પ્રાત મે જાને ખીલી ન ખીલી. મલિયા ચલકી મંદ લહર સુગંધ સમીર ચલી ન ચલી. કલિકાલ કુઠાર લીએ ફિરતા તન કોમલ ચોટ ઝીલી ને ઝીલી. રટલે અરી જીવા તુ કૃષ્ણ કો નામ અંત સમય પે હિલી ન હિલી. કે છે કે હે જીવા, અત્યારથી ભગવાનનું નામ લઈ લે, અંત સમયમાં તું હલીશ કે ન હેલ એનો કોઈ ભરોસો નથી. માટે આજે ને અત્યારથી હરે કૃષ્ણા હરે કૃષ્ણા. શિવજી ભગવાનના નામનો પ્રભાવ જાણે અને નિત્ય નિરંતર રામનું નામ લે છે. સોપી રામ મહિમા મુનિ રાયા શિવ ઉપદેશુ કરત કરી દાયા. હે પ્રભુ, હવે મારો પ્રશ્ન, મુખ્ય પ્રશ્ન એ છે કે રામ કવન, શિવજી જેનું નામ લે છે, વેદો જેની વિશે નેતિ નેતિ કહે છે, જેના નામની મહિમા ગાય છે, એ રામ છે કોણ? ભરદ્વાજ ઋષિ મુનિ નો પ્રશ્ન તો રામ કોણ છે? આપણને એમ લાગે કે આ પ્રશ્ન તો હાવ સરળ છે, રામ કોણ? તો દશરથ નો પુત્ર. પ્રશ્ન બહુ ગૂઢ છે. પ્રશ્ન ઈ કરી રહ્યા છે કે રામ કોણ છે. પ્રશ્ન ઈ છે કે અમુક લોકો એમ કે છે કે ભગવાન આ સંસારના કણ કણમાં છે, અમુક લોકો એમ કે છે કે ભગવાન બધાના હૃદયમાં છે, અમુક લોકો એમ કે છે કે ભગવાન એના ધામમાં છે, અને અમુક લોકો એમ કે છે કે ભગવાન દશરથના પુત્રના રૂપે જન્મ લીધો. હવે આ ચારમાંથી રામ છે કોણ? અમારે કોને માનવા? પ્રશ્ન બહુ ઉત્તમ, બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો કે એક રામ અવધેશ કુમારા, તિનકર ચરિત વિદિત સંસારા. અવધેશ રાજા દશરથ ના પુત્ર જે રામ થયા એને તો બધા જાણે છે, પણ વાસ્તવમાં રામ કોણ? રામના તત્વ વિશે પ્રશ્ન પૂછ્યો છે. સંસારમાં ઘણા લોકો ભગવાનને નિરાકાર કે ભગવાનનો કોઈ આકાર જ નથી. ઘણા લોકો એમ કે ભગવાન જ્યોતિ છે, તો અમુક લોકો એમ કે દશરથના પુત્ર રામ ઈ જ ભગવાન છે. તો હવે આમાંથી સાચું શું? આ પ્રશ્ન પૂછ્યો અને આ પ્રશ્નના ઉત્તરમાં યાજ્ઞવલ્કજી બહુ સુંદર કથા કહે છે. અને આ બધું ભગવાન શ્રી રામચંદ્રના જન્મ અને કર્મની કથાનું પ્લેટફોર્મ છે. તમને એમ લાગતું હશે કે આ રામ કથા કરવા બેઠા છે ને આ બધું શું કહી રહ્યા છે, પણ જ્યાં સુધી પ્લેટફોર્મ પાયો મજબૂત ન હોય ને ત્યાં સુધી બિલ્ડિંગનું ચણતર મજબૂત ન થાય. તો પ્રશ્ન છે રામ કોણ? એના ઉત્તરમાં યાજ્ઞવલ્ક મુનિ કહે છે કે રામ ભગત તુમ હ, મન કર બાની ચતુરાઈ તુમ્હારી મેં જાની. હે ભરદ્વાજજી, મને ખબર છે કે તમે બધું જાણો છો, આટલા મહાન ઋષિ મુનિઓ છે, તમને ન ખબર હોય કે રામ કોણ છે? તમારી ચતુરાઈ છે, હું જાણું છું તમને ખબર છે કે રામ કોણ છે, પણ છતાંય દાઢે લાગી પૂછે જાની સાધુર સ્વભાવ. સાધુનો સંતનું આ લક્ષણ હોય કે ખબર હોય છતાં પણ પ્રશ્ન પૂછે, કારણ કે એ ભગવાનની કથા સાંભળવા માંગતા હોય. ચહું સુને રામ ગુણ ગૂઢા, કિન હહુ પ્રશ્ન મનહુ અતિ મૂઢા. મને ખબર છે કે તમે જાણો છો, છતાં પણ તમે મૂઢ બની મૂરખ બનીને મને પ્રશ્ન પૂછી રહ્યા છો. વાસ્તવમાં કોઈને અથવા ગુરુની સામે જવું હોય ને તો મૂઢ બનીને જવું જોઈએ, મૂરખ બનીને જવું જોઈએ. અમુક લોકો ગુરુની સામે જાય તો પોતાની પંડિતા એ બતાવે કે ગુરુજી મેં આમ કરી નાખ્યું, મેં આમ કરી નાખ્યું. ગુરુની સામે પંડિતા એ કે જ્ઞાન ન દેખાડવું જોઈએ. ગુરુની સામે ગોસ્વામીજી લખે છે અને યાજ્ઞવલ્કજી છે કહે છે કે મૂઢ બનીને તમે મને પ્રશ્ન પૂછી રહ્યા છો. અને ત્યાં નરોત્તમદાસ ઠાકુર પ્રેમ ભક્તિ ચંદ્રિકા પ્રાર્થનામાં બહુ સુંદર કહે છે કે શ્રી ગુરુ કરુણા સિંધુ અધમજ નાર બંધુ. શ્રી ગુરુ કરુણાના સાગર છે. ગુરુદેવમાં કરુણાની કમી નથી, પણ ઈ કરુણા એની જ માટે છે જે અધમ જન છે. અધમ, અધમનો અર્થ થાય મૂઢ, ગુરુ કરતા જે નીચે હોય. આ તો ગુરુના માથે બેઠી ગયા હોય એની માટે ગુરુની કૃપા નથી. અને આ જે કૃપા જે છે, કૃપાનો સ્વભાવ પાણી જેવો છે. પાણીને તમે છોડો હો તો એ ઉપર ન જાય, નીચે જાય. એમ ગુરુદેવ કે વરિષ્ઠ વૈષ્ણવની કૃપા ઉપર નહીં, જે નીચે નમ્રતાથી ઝૂકીને બેઠા હોય ને એની ઉપર જાય. અને વાસ્તવમાં જે નીચે બેઠા હોય, જેનામાં નમ્રતા હોય, જે ઝૂકેલા હોય, એનામાં જ સાચો ભગવાન પ્રતિ પ્રેમ હોય. કારણ કે જ્યાં ભગવાનનો પ્રેમ હોય, પ્રેમેર સ્વભાવ જ્યાં પ્રેમેર સંબંધ, સહી માન મોરો નહીં કૃષ્ણ પ્રેમ ગંધ. જેના હૃદયમાં પ્રેમ હોય એ એવું જ વિચારે કે મારા હૃદયમાં તો ભગવાન રામ અને કૃષ્ણના પ્રેમની ગંધ પણ નથી. ઝૂકેલું હોય, તમારે જોવું કે આશો પાલો ક્યારે ઝૂકેલો ન હોય, સિદ્ધ હોય, કારણ કે એમાં કોઈ ફળ હોતા નથી. પણ તમે જુઓ કે જે ઝાડ ઉપર મોટા મોટા ફળ લાગે એ ઝાડની ડાળી ઝૂકી જાય. જેનામાં ફળ ન હોય એ ઝૂકે નહીં, એ વળે નહીં. અને જે ઝાડમાં ફળ હોય એ બિલકુલ ઝૂકેલું હોય, વળેલું હોય. એવી જ રીતે જેનામાં ભક્તિરૂપી ફળ આવે ને એ સંસારની સામે, સમાજની સામે અને ગુરુની સામે ઝૂકેલો હોય. અને જેનામાં ભક્તિરૂપી ફળ નથી એ તો આશો પાલવની જેમ ઉભા હોય, ક્યારે વળવાની વાત ન કરે. ભક્તિ રાજ્યની આ વાત છે ભાઈ. મૂઢ બનીને પ્રશ્ન પૂછ્યો છે અને પ્રશ્નના ઉત્તરમાં યાજ્ઞવલ્ક ઋષિ ભરદ્વાજ મુનિને કહે છે કે તમારી ઈચ્છા છે ભગવાન શ્રી રામચંદ્રની કથા સાંભળવાની, હું જાણું છું. માટે સૌથી પહેલા આનો જવાબ આપવા માટે હું તમને એક ઇતિહાસ કહીશ. અને ઇતિહાસનો અર્થ થાય કાલ્પનિક ઘટના નહીં, ઇતિનો અર્થ થાય વીતેલી, હાસનો અર્થ થાય ઘટના. વીતેલી જે સાચી ઘટના છે એને ઇતિહાસ કહેવામાં આવે. યાજ્ઞવલ્કજી એક ઇતિહાસ પ્રારંભ કરે અને આ ઇતિહાસ ભગવાન શિવની કથા. એક સમયની વાત, ચાર યુગ તમે બધા જાણો છો, સત, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ. ત્રેતા યુગની આ વાત છે.
એક વાર ત્રેતા યુગમાંહી, એક વાર ત્રેતા યુગમાંહી, શંભુ ગયે કુંભજ ઋષિ પાહી.
એક વાર ત્રેતા યુગમાંહી, શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. ત્રેતાયુગની આ વાત છે. એક સમયની વાત, શંભુ શિવજી, ભગવાન શિવ જે કૈલાસમાં રહે છે, એ કૈલાસથી ચાલીને કુંભજ ઋષિ પાસે ગયા. આ કુંભજ ઋષિ કોણ છે? આ કુંભજ ઋષિ એક મહાન ઋષિ છે. અને આ ઋષિ મુનિનો જન્મ એક ઘડામાંથી, કુંભમાંથી થયો હતો. યદ્યપિ જન્મ કુંભમાંથી થયો હતો, પણ એના એના જીવનનો પ્રતાપ શું હતો? એ આખા સમુદ્રને પી ગયા હતા. તો ત્રેતાયુગની વાત, શિવજી કુંભજ ઋષિ પાસે ગયા. શા માટે જતા હતા? ભગવાન શિવ કુંભજ ઋષિ પાસે ભગવત કથા સાંભળવા માટે જઈ રહ્યા હતા. તમે જો, શિવજી પણ ભગવાનની કથા સાંભળવા માટે લાલાહિત રહે છે. આ એક વૈષ્ણવનો સ્વભાવ છે. નિમ્ન ગાના યથા ગંગા, જેમ સમસ્ત નદીઓમાં ગંગા નદી શ્રેષ્ઠ છે. આ સંસારમાં નદીઓ તો બહુ બધી છે, યમુના, કાવેરી, ગોદાવરી, સરસ્વતી, પણ બધી નદીઓમાં શ્રેષ્ઠ ગંગા નદી છે. દેવાનામ અચ્યુતો યથા, દેવતાઓ તો 33 કરોડ છે, પણ 33 કરોડ દેવતાઓમાં સૌથી શ્રેષ્ઠ કોણ છે? તો કે છે અચ્યુત, ભગવાન વિષ્ણુ. પુરાણો તો 18 છે, પણ 18 પુરાણોમાં શ્રેષ્ઠ પુરાણ કયું? કે છે શ્રીમદ ભાગવત. જેમ નદીઓમાં સર્વશ્રેષ્ઠ ગંગા નદી, દેવતાઓમાં સર્વશ્રેષ્ઠ ભગવાન વિષ્ણુ અને પુરાણોમાં સર્વશ્રેષ્ઠ શ્રીમદ ભાગવતમ, એમ સર્વ વૈષ્ણવમાં સર્વશ્રેષ્ઠ કોઈ હોય તો એ છે વૈષ્ણવા નામ યથાશંભુ, ભગવાન શિવ. શિવજી સૌથી મોટા વૈષ્ણવ છે. અને વૈષ્ણવનો સ્વભાવ હોય કે એ કથા સાંભળવા માટે પોતાના ઘરેથી જે કથા સંભળાવતો હોય ને એની પાસે જાય. યદ્યપિ શિવજી સામે કુંભજ ઋષિ શું છે? શિવજી અને કુંભજ ઋષિને જોવામાં આવે તો શિવજી મહાન છે, પણ મહાન વ્યક્તિની મહાનતા એ છે કે ગમે એવો વ્યક્તિ ભગવાનની કથા સંભળાવતો હોય એના ચરણોમાં બેસીને એ સાંભળે. આ એક વૈષ્ણવનો, આ એક ભક્તનો ગુણ છે. અને આજના લોકો પોતાની જાતને ભગત માનતા હોય, પણ સાંભળવાની ઈચ્છા ક્યારે ન કરે. આખી આખો દિવસ, આખું વર્ષ લોકોને સંભળાવે, પણ પોતાની માટે સાંભળવા માટે કાંઈ નહીં. એ લોકોને ખબર નથી કે ભગવાને બે કાન શા માટે આપ્યા. ભગવાને કાન બે આપ્યા ને મોઢું એક જ આપ્યું. એનું કારણ કે વધારે ને વધારે કથા સાંભળો ને ઓછામાં ઓછું બોલો. પણ આપણે ઊંધું કરીએ છીએ, જાજામ જાજુ બોલીએ ને ઓછામાં ઓછું સાંભળી. કાન મળ્યા છે, શુણોતી યત પુણ્ય કથાસ કર્ણ. આ કાન ભગવાનની કથા સાંભળવા માટે મળ્યા છે, નહીં કે આ સંસારના પ્રજલ્પ સાંભળવા માટે. શિવજી જેવા શિવજી પણ ભગવાનની કથા સાંભળવા માટે પોતાના ઘરેથી નીકળે છે. પણ ગોસ્વામીજી હવે બહુ સુંદર સિદ્ધાંત સ્થાપિત કરે છે કે ભક્તો, જ્યારે તમે કોઈ ધર્મ કરવા જાઓ, મંદિરે જાઓ કે કથામાં જાઓ, તો એકલા નહીં જતા. ગોસ્વામીજી લખે છે કે શિવજી એકલા નહોતા જઈ રહ્યા.
સંગ સતી જગ જનની ભવાની, સંગ સતી જગ જનની ભવાની પૂજે ઋષિ અખિલેશ્વર જાની
સંગ સતી જગ જનની ભવાની પૂજે ઋષિ અખિલેશ્વર જાની. એકલા નહોતા ગયા, પોતાની પત્નીને સાથે લઈને ગયા હતા. ઘણા લોકો ભક્તિ કરતા હોય પણ પોતાની પત્નીને ભક્ત ન બનાવે, પોતે જ એકલા જ ભક્તિ કરે. ભક્તો માટે ઉપદેશ છે કે સંગ સતી જગ જનની ભવાની, જગત જનની માતા પાર સતીને સાથે લઈને ગયા. આપણે ક્યારે પણ મંદિરે જાય કે કથામાં જાય તો પત્નીને પાછળ, મોટરસાયકલ હોય તો પાછળ બેઠાડી, અને ગાડી હોય તો બાજુમાં બેહારીને જાવ. અને વાસ્તવમાં એ જ પતિ પતિ છે જે પોતાની પત્નીને ભક્ત બનાવે. નહીં તો આ સંસારના મનુષ્યને પતિ બનવાની કોઈ યોગ્યતા નથી. જો પોતાની પત્નીને વ્યક્તિ ભક્ત બનાવી શકતો હોય તો જ એને વિવાહ કરવા જોઈએ, શાસ્ત્રમાં કીધું છે. પતિ નો અર્થ થાય પાલન કરવા વાળો, અને વાસ્તવિક પાલન એ છે જે ભગવાનની ભક્તિ આપે. શિવજી વાસ્તવિક પતિ છે અને પોતાની પત્નીને કુંભજ ઋષિ પાસે કથા સાંભળવા માટે લઈ જાય છે. કુંભજ ઋષિના આશ્રમે પધાર્યા, આશ્રમમાં પધારી પૂજે ઋષિ અખિલેશ્વર જાની. શિવજી અને પાર્વતીજી કુંભજ ઋષિના ચરણોમાં પડી ગયા અને કીધું કે કથા સંભળાવો. રામ કથા મુનિવર્ય વખાની, કુંભજ ઋષિએ બહુ સુંદર કથા કહી. હવે થયું એવું, કુંભજ ઋષિ ભગવાન શ્રી રામચંદ્રની પહેલેથી લઈને છેલ્લે સુધી પૂર્ણ કથા કીધી, અને શિવજીએ બિલકુલ ધ્યાનથી આ કથા સાંભળી. અને કથા સાંભળીને જ્યારે પાછા ફેર્યા ત્યારે ગોસ્વામીજી બહુ સુંદર શબ્દોમાં લખે છે કે મુનિ સન વિદા માગી ત્રિપુરારી ચલે ભવન સંગ દક્ષ કુમારી. તમે કદાચ સાંભળ્યું હશે, વિચાર કર્યો હશે, તો આમાં બે શબ્દ આવ્યા. જ્યારે શિવજી સતીજીને કથા સાંભળવા લઈ ગયા ત્યારે એને સંબોધન આપ્યું કે જગજનની, જગત જનની સતી. અને જ્યારે કથા સાંભળીને પાછા ફેર્યા ત્યારે એ જ જગત જનની માતા સતીને દક્ષ કુમારી, દક્ષની પુત્રી કહી રહ્યા છે. કારણ, દક્ષની પુત્રી કહીને સતીનો દોષ બતાવ્યો. દોષ શું હતો? કુંભજ ઋષિએ ભગવાન શ્રી રામચંદ્રની બહુ સુંદર કથા કીધી, શિવજી પણ બેઠા હતા, સતી પણ બેઠી હતી, પણ શિવજી ધ્યાનથી સાંભળતા હતા અને સતી કથા સાંભળતી સાંભળતી સૂઈ ગઈ, ઊંઘ આવી ગઈ, ઝબકી આવી ગઈ. અને ઝબકી આવવાને કારણે ભગવાન શ્રી રામચંદ્રની કથા બરાબર ન સાંભળી શકી. વાસ્તવમાં કથામાં ઊંઘ આવવી એ સૌથી મોટો અપરાધ છે. અને આ કથાથી તમે જાણશો કે સતીને ભગવાનની કથામાં ઊંઘ આવી ગઈ એટલે આગળ જઈને એને મરવું પડ્યું. આ ઊંઘ એક એવી વસ્તુ છે જે કોઈને છોડતી નથી. આ ઊંઘ કુંભકર્ણની પત્ની છે. કુંભકર્ણ વિશે જાણતા હશો તમે. કુંભકર્ણની ઊંઘ 6 મહિનાની હતી. 6 મહિના એક ધારું સૂતો હતો, અને જાગવા માટે તે જાગી નહોતો જતો. એને ઢોલ નગાડા પખાવજ લઈ એના કાનમાં જઈને જયારે વગાડતા ત્યારે એ જાગતો. અને હજારો હજારો ટન માંસ મદિરા ખાઈ પીને ફરીથી સુઈ જતો. આવા કુંભકર્ણની પત્ની છે આ નિદ્રા દેવી. અને એ નિદ્રા જેવી જેના માથા ઉપર સવાર થઈ જાય, આ સંસારનો ગમે એટલો વીર હોય, ગમે એટલો મોટો યોદ્ધા હોય, ગમે એટલો મોટો વીર પુરુષ હોય, એને સૂર આવી દે. ગમે એટલો શક્તિશાળી વ્યક્તિ હોય, ખાટલા ઉપર લાંબો કરી દે, આ ઊંઘ એવી વસ્તુ છે. તો કથા સાંભળતી વખતે આ નિદ્રા દેવી આપણને બાધિત ન કરે ધ્યાન રાખવું જોઈએ. અને કથા સાંભળતી વખતે જો કદાચ નિદ્રા આવી પણ જાય ને તો આપણા ગુજરાતના ભૂષણ ભક્ત નરસિંહ મહેતા બહુ સુંદર ગાય છે, જા જા નિદ્રા હું તને વારું,
તું છે નારદ તારી રે જાજા નિદરા હું તને વારું જાજા નિદરા હું તને વારું તું છે નારદ તારી રે જાજા નિદરા હું તને વારું
કંટ્રોલ હોવો જોઈએ. સતી કથા સાંભળે છે અને કથા સાંભળતી વખતે ઊંઘ આવી ગઈ, બહુ મોટો દોષ પ્રકટ થયો. અને કથામાં ઊંઘ આવવાને કારણે જ્યારે શિવજી અને સતી પાછળ આવતા હતા, પાછા કૈલાસમાં જતા હતા, તો જતા જતા એ સમયે પેલા જ કીધું કે ત્રેતા યુગ આવી ગયો. અને એ જ સમયે ભગવાન શ્રી રામચંદ્રએ આ ધરાધામ પર જન્મ લઈ લીધો હતો અને કૈકેયીએ 14 વર્ષ માટે વનવાસ આપી ચૂકી હતી. ભગવાન વનમાં પધાર્યા હતા અને રાવણ સીતાનું હરણ કરીને લઈ ગયો અને સીતાનું હરણ કરીને લઈ જવાને કારણે ભગવાન શ્રી રામચંદ્ર વિલાપ કરી રહ્યા હતા. અને ભગવાન રામનો વિલાપ કેવો હતો? હે ખગ મૃગ હે મધુકર બેની તુમ દેખી સીતા મૃગ નેની તુમ દેખી सीता मृगने नी। भगवान श्री रामचंद्र सीता ना वियोग मा हता, अने सीता ना वियोग मा लता पता झाड़ मधुकर बधा पशु अने प्राणियों ने पूछी रहा था कि मारी प्रिया सीता ने तमे जोई। आवु दृश्य चाली रह्यु तो ने ईज समये शिवजी अने सती नंदी बेल ऊपर सवार थईने रस्ता माथी निकलता था। शिवजी सर्वज्ञ, ई तो जाणता था कि त्रेता युग छे अने भगवान नो प्रकट प्राकट्य थई गयु छे, जो भगवान ना दर्शन थई जाए तो हूँ धन्य बनी जाऊं। અને આટલું જ વિચાર કરતા શિવજીની દ્રષ્ટિ ભગવાન ઉપર જ ગઈ, જ્યાં ભગવાન શ્રી રામચંદ્ર વિલાપ કરતા હતા, રોઈ રહ્યા હતા અને ઝાડ ઇત્યાદિને પૂછી રહ્યા હતા કે મારી સીતાને જોઈ। ઈ જ જગ્યાએથી ઈ જ રસ્તેથી શિવજીનું પસાર થયું। શિવજી ધન્ય થઈ ગયા, પોતાના ઈષ્ટ દેવ ભગવાન શ્રી રામચંદ્રના દર્શન કરી। શિવજીએ મનમાં વિચાર્યું કે જો હું આ નંદી ઉપરથી નીચે ઉતરીને દંડવટ પ્રણામ કરીશ તો સંસારના લોકો ભગવાનને ઓળખી જશે, કારણ કે ભગવાનનો અવતાર રાવણને મારવા માટે મનુષ્ય અવતાર ધારણ કર્યો છે। માટે શિવજી મનમાં સંશય કરી રહ્યા હતા કે જો હું નીચે ઉતરું તો આ ભેદ ખુલ્લો પડી જશે અને જો હું પ્રણામ નહીં કરું તો મોટો અપરાધ લાગશે। તો મનમાં વિચારી રહ્યા હતા કે પ્રણામ કરું કે ન કરું, કરું કે ન કરું। શિવજી મનમાં વિચારતા હતા તો સતીને ખબર પડી ગઈ કે આ કાંઈક વિચારે છે પ્રભુ। સતીએ કીધું કે પ્રભુ તમે શું વિચારો છો, કઈ તકલીફ, કઈ સંશય પ્રશ્ન છે તમારો? શિવજીએ કીધું કે દેવી, અનંત કોટી બ્રહ્માંડના નાથ પર બ્રહ્મ ઈશ્વર ભગવાન શ્રી રામચંદ્ર સામે લીલા કરી રહ્યા છે અને મારા મનમાં સંશય છે કે હું પ્રણામ કરું કે ન કરું। ત્યારે સતીને બહુ આશ્ચર્યમય વાત થઈ કે પ્રભુ તમે શું કહો છો, આ ભગવાન હોય? સંસારમાં આસક્ત પુરુષની જેમ આ રોઈ રહ્યો છે, દર દર ભટકે છે, અને આજ કળિયુગનો મૂરખ, આજના ગમે એટલા મૂરખ વ્યક્તિની પત્ની ખોવાઈ જાય તો એ ઝાડને નહીં પૂછે કે મારી પત્નીને જોઈ, પણ એ સમયે ભગવાન ઝાડને પૂછતા હતા કે મારી સીતાને જોઈ। સતીજી મોહિત થઈ ગઈ કે આ ભગવાન ન હોઈ શકે। શિવજી કે નહીં, આ ભગવાન છે, સાક્ષાત ઈશ્વર પરબ્રહ્મ છે। સતી કે મને વિશ્વાસ નથી થતો, વાસ્તવમાં ભગવાનની લીલા પણ એવી એવી છે ને કે લોકોને વિશ્વાસ ન થાય। મહારાણી કુંતી ભાગવતના પ્રથમ સ્કંદના સપ્તમ અધ્યાયમાં એમની પ્રાર્થનામાં વર્ણન કરે છે કે હે પ્રભુ, તમારી લીલા અદભુત છે અને તમે એવી એવી લીલા કરો છો કે સમજવા વાળાએ સમજી નથી શકતા। માયા જવની કાચનમ ગ્યા ધોક્ષજમ વ્યયમ ને લક્ષ્ય સે મૂઢ દશા નટો નાટ્ય ધરો યથા। તમે એવું એવું રૂપ લઈને આવો કે સંસારના ઓળખવા વાળાએ તમને ઓળખી નથી શકતા। તમે પૂર્ણ કલાથી કૃષ્ણના રૂપિયા સંસારમાં ઉતર્યા અને ઉતરીને યશોદા મૈયાના હાથમાં બંધાઈ ગયા, હવે અમારે કેમ હું સમજવું? ભગવાન તમે આટલું સુંદર લીલા કરો ને પછી ક્યારેક અર્જુનનો રથ હાંકવા માંડો તો અમારે શું સમજવું, તમે ભગવાન છો કે ડ્રાઈવર છો? મહારાણી કુંતી કહે છે કે તમારી લીલા અદભુત કોઈ સમજી નથી શકતું ને આ સત્ય વાત છે। અને સંસારના લોકો ભગવાન લીલા નથી સમજી શકતા, એનું કારણ એ છે કે લોકો માયામાં ફસાયેલા છે। સંસારમાં બે પ્રકારની માયા છે, એક તો યોગ માયા અને મહામાયા। સંસારના લોકો મહામાયાના આવરણથી એની દ્રષ્ટિ ઢકાયેલી છે અને ભગવાન યોગ માયાના આવરણથી ઢકાયેલા છે। ભગવાનને સમજવા માટે બે માયાને તોડવી પડે, એક મહામાયા અને યોગ માયાને। સૌથી પહેલા આપણે મહામાયાથી જ મુક્ત નથી થઈ શકતા તો યોગ માયાનો તો પ્રશ્ન જ નથી ઉઠતો, માયામાં હોવાને કારણે। અને સતીએ કુંભજ ઋષિની જે કથા સંભળાવી એ પૂરેપૂરી સાંભળી લીધી હોત, ઊંઘ ન આવી હોત તો આ પ્રશ્ન ઉભો ન થયો હોત, પણ કથામાં હુઈ ગઈ અને અહીંયા પ્રશ્ન ઉભો થયો કે આ ભગવાન હોય જ ન શકે। શિવજી કે બાપા આ ભગવાન જ છે, તને નો વિશ્વાસ થતો હોય તો પરીક્ષા લઈ લે। વચ્ચે બહુ મોટું વટવૃક્ષ હતું. શિવજીએ કીધું, આ વૃક્ષ નીચે બેઠો છું, તું જાણી લે, જાણી આવ પરીક્ષા લઈને કે આ ભગવાન છે કે નહીં. સતી કે પરીક્ષા તો લેવી જ પડશે, તમે આવું કયો એ નો હાલે. સતી ગયા પરીક્ષા લેવા. પરીક્ષા કેવી? ભગવાન શ્રી રામચંદ્ર સીતાને ગોતી રહ્યા હતા અને અંતે તો જગત જનની. સતીએ સીતા જેવું રૂપ ધારણ કરી લીધું, સીતા જેવા વસ્ત્રો ધારણ કરી લીધા અને કીધું કે હવે આને ચક્કરમાં નાખી દઉં, આ જેને ગોતે છે એની સામે જેને ઉભી રહી જશે. તો ભગવાન જે દિશામાં ગોતા ગોતા જઈ રહ્યા હતા એ વિરુદ્ધ દિશા, એથી ચાલતી ચાલતી સતી સીતાનું રૂપ લઈને આવી અને ભગવાને દૂરથી સતીના દર્શન કર્યા સીતાના રૂપમાં. પેલા તો લક્ષ્મણજીએ, ગોસ્વામીજી કહે છે કે લક્ષ્મણજીએ જોયું કે આ સતી સીતાજીનું રૂપ લઈને આવી છે, હવે મારે શું કેવું આમને. લક્ષ્મણ કે આ સ્ત્રીઓના ચક્કરમાં ન પડાય, એ ન્યાથી વયા ગયા, આપણે નથી પડવું. કારણ કે એક વખત પડ્યો તો એ કાલે કથા આવશે પરમ દિવસે, એમાં ફસાઈ ગયો, હવે સ્ત્રીના ચક્કરમાં નથી પડવું. ભગવાન શ્રી રામચંદ્ર સતી સીતાના વેશમાં નજીક આવે અને ભગવાન શ્રી રામચંદ્ર સતીને પ્રણામ કરતા કે દેવી માતે, તમે આવા ઘોર જંગલમાં એકલા એકલા કેમ ફરો છો, મારા પ્રભુ શિવજી ક્યાં છે? હવે સતી તો ધરતી ફાટી જાય તો ધરતીમાં વહી જાવ એટલા એટલી લજ્જાનો અનુભવ થવા માંડ્યો, શું કરું. ભગવાને એવું કટાક્ષમાં કીધું કે માતે તમે એકલા ફરો છો, પ્રભુ ક્યાં, તમે તો સતી છો અને સતી સ્ત્રી ક્યારે એકલી ન હોય, એકલા કેમ આજે? આટલું કહેતા સતીની બોલતી બન અને પરસેવા રેવ જેવ, પરસેવાના ટીપા પડે, હવે શું કરું. સતી કાંઈ ન બોલી શકી અને ભગવાને એટલું જ કીધું કે હવે શિવજી મળે તો એને મારા પ્રણામ કહેજો. આટલું કહી સતી તો ત્યાંથી ભાગી ગઈ અને ભાગીને શિવજી વટવૃક્ષ નીચે ધ્યાનમાં બેઠા હતા. હવે ત્યાં શું ચાલતું હતું શિવજીએ ધ્યાનમાં બધું જોઈ લીધું હતું, પણ આખી તો પતિ છે ને, કીધું નહીં કે હું, મને બધી ખબર છે ત્યાં શું થયું હતું. સતી જ્યારે શિવજી પાસે આવ્યા, શિવજી કીધું કે પરીક્ષા લઈ લીધી? સતી કે ના ના, હું ગઈ હતી પરીક્ષા લેવા, પછી મને એમ થયું કે હવે તમે કયો છો એટલે તમારી વાત માની લઈ, પરીક્ષા લીધી નહીં મેં. હન શિવજીએ મનમાં વિચાર્યું કે આ પરીક્ષા લઈને આવી છે અને પરીક્ષામાં ફેલ થઈને આવી છે અને મને કહે છે પરીક્ષા નથી લીધી. ગોસ્વામીજી કહે છે કે એ જ સમયે શિવજીએ મનમાં સતીનો ત્યાગ કરી દીધો, ત્યાગી દીધી સતીને અને એ સમયથી શિવજી સતી સાથે રહ્યા નહીં. પણ ગોસ્વામીજી કહે છે કે શિવજીએ સતીનો ત્યાગ કર્યો પણ કીધું નહીં કે મેં તારો ત્યાગ કર્યો છે, કારણ કે કીધું હોત તો લોચો પડી જાત, દક્ષની પુત્રી હતી, કોર્ટમાં કેસ થઈ જાત. પણ મનમાં વિચારી લીધું કે હવે આનો સંગ આપણે કરવો નથી, કારણ કે ભગવાન ખોટું બોલે છે, ભગવાનની પરીક્ષા લઈને આવી છે ને ખોટું બોલે છે. ક્યારેક ક્યારેક પતિઓને ન બોલવામાં જ માલ હોય, થોડુંક એ જો આડું અડું બોલાઈ ગયું હોય તો પછી. શિવજી અને દેવી સતી ઋષભ ઉપર સવાર થયા અને સવાર થઈ કૈલાસમાં આવ્યા અને ઈ સમયથી શિવજી સમાધિમાં બેઠા, પછી સમાધિ ખોલી જ નહીં, સતીનો ત્યાગ. વચ્ચે એવું કે ઈ જ સમયે તમને એક ઘટના, ભાગવતની ઘટના યાદ કરાવું. મૈત્રે મુનિ વિદુરજીને ભાગવતની કથા સંભળાવતા હતા અને કથા સંભળાવતા સંભળાવતા દક્ષની 16 કન્યાનું વર્ણન કર્યું અને બધી કન્યાઓથી એક એક પુત્ર બબ્બે પુત્રીના જન્મ થયા એ બધી કથા કીધી અને અંતે કીધું કે દક્ષ પ્રજાપતિની સૌથી નાની પુત્રી સતી હતી અને સતીના ગર્ભેથી એકેય સંતાનનો જન્મ ન થયો. ત્યારે વિદુરજી મૈત્રે મુનિને પ્રશ્ન પૂછે કે સતીના ગર્ભેથી જન્મ, એકેય સંતાનનો જન્મ કેમ ન થયો? ત્યારે મૈત્રે મુનિ કહે કે જમાઈ અને સસરાને કંઈક ઝઘડો હતો અને જમાઈ અને સસરાને કંઈક ઝઘડો હોવાને કારણે સતી પુત્ર ઉત્પન્ન કરે એની પહેલા જ આત્મહત્યા કરી લીધી. ત્યારે વિદુરજી પ્રશ્ન પૂછે ભાગવતના 5મ અધ્યાયમાં કે પ્રભુ શિવજી તો કરુણાના સાગર છે, શાંત મૂર્તિ છે, શિવજીએ દક્ષ પ્રજાપતિ સાથે ઝઘડો કેમ કર્યો? અને જમાઈ તો બહુ વાલા હોય, તો દક્ષ પ્રજાપતિએ શિવજી સાથે ઝઘડો કેમ કર્યો? ત્યારે આ કથા સંભળાવે છે, અને એ કથા રામાયણમાં પણ છે. એક સમયની વાત, દક્ષ પ્રજાપતિએ બહુ મોટો યજ્ઞ કર્યો અને એ યજ્ઞમાં બધા દેવતાઓને બોલાવ્યા. સૂર્ય, ચંદ્ર, બ્રહ્મા, ઇન્દ્ર, વરુણ બધા આવ્યા, અને બ્રહ્માજી આવ્યા અને શિવજી આવ્યા. બધા લોકો દક્ષ પ્રજાપતિની સભામાં બેઠા હતા, અને દક્ષ પ્રજાપતિ એ સમયે રાજ સિંહાસન ઉપર બેઠવા માટે પધાર્યા. જેવા દક્ષ પ્રજાપતિએ એન્ટ્રી કરી, એ સમયે બધા ઉભા થઈ ગયા, પણ કોણ જાણે શિવજી ઉભા ન થયા. શિવજી ઉભા ન થયા. હવે શિવજીને ઝબકી આવી ગઈ કે ઊંઘ આવી ગઈ કે ભગવાનનું ધ્યાન કરતા હશે, પણ એ ઉભા ન થયા. ઉભા ન થવાથી દક્ષ પ્રજાપતિને ક્રોધ આવ્યો, અને જેવા રાજ સિંહાસન ઉપર બેઠા ને માઇક લઈ લીધું હાથમાં, અને એનાઉન્સમેન્ટ કરવા માંડ્યા કે આ મારો જમાઈ બનીને બેઠો છે, કેવા કપડાં પહેરવું કે પહેરવા જોઈએ કોઈ ભાન નથી. લોકો શરીર ઉપર પાવડર લગાડે, આ શમશાનની રાખ લગાડે છે. ક્યારેય કોઈ વાળ કપાવવાની દુકાને ગયો નથી, ક્યારે વાળ કપાવ્યા નથી. કેવી મૂર્તિ બનાવીને બેઠો છે, અને મિત્રો કેવા શમશાનના ભૂત અને પ્રેત. ગળામાં લોકો સોનાનો ચેન પહેરે, તા મૂંડની માળા પહેરે, અને મારા રાજાની પુત્રીને રહેવા માટે આજ હજી એક ઘરે નથી બનાવ્યું. આણે આની આરે હું તો લગ્ન કરાવવાનો જ નહોતો, પણ આ બેઠા દાઢીવાળા બ્રહ્મા આણે કીધું લગ્ન કરાવ્યું. બાકી મારી પુત્રી આના ઘરે ન હોય. દક્ષ પ્રજાપતિ બહુ ખીજાણા, અને ખીજાઈને અંતે કીધું કે બધા દેવતાઓને આદેશ છે કે આજ પછી શિવજીને યજ્ઞનો ભાગ નહીં મળે. એ સમયે શિવજી તો કઈ બોલ્યા નહીં, તો શાંત મૂર્તિ હતા, એ તો બેઠા રહ્યા, સાંભળી લીધું. પણ શિવજીના જે નંદી બેલ હતા એનથી રહેવાનું નહીં. એણે દક્ષ પ્રજાપતિને શ્રાપ આપી દીધો કે તમે આવી રીતે મારા પ્રભુને શ્રાપ આપો છો, જાઓ હું તમને શ્રાપ આપું છું કે તમારા જેટલા પણ ગણો છે એ બધાનો વિનાશ થઈ જશે. ત્યાં બાજુમાં ભૃગુમુનિ બેઠા હતા, એણે હામો શ્રાપ આપ્યો કે હું શ્રાપ આપું છું કે શિવજીના જેટલા પણ ગણ છે એ બધા મૂર્ખ પાગલ થઈ જશે. હામાં હામી જયારે શ્રાપા શ્રાપી થવા માંડી, તો શિવજી ઉભા થઈ ગયા કે બસ હવે નંદી આપણે કઈ બોલવું નથી, ચલો આપણે અહીંયાથી નીકળી જઈએ. શિવજી નીકળી ગયા ત્યાંથી. શિવજી નીકળી ગયા, કૈલાસમાં પાછા આવ્યા, અને દક્ષ પ્રજાપતિના હૃદયમાં શિવજી પ્રત્યે ક્રોધ અને ઈર્ષ્યા ભડકતી હતી. શિવજીને મનમાં કોઈ વાત નહોતી. દક્ષ પ્રજાપતિએ શિવજીનું અપમાન કરવા માટે બીજો યજ્ઞનું અનુષ્ઠાન કર્યું, મહાયજ્ઞ. અને આ યજ્ઞમાં બધા દેવી દેવતાઓને આમંત્રણ આપ્યા, કંકોત્રી મોકલી. અને કંકોત્રીમાં એક આચાર્ય, એક કવિ બહુ સુંદર કહે છે કે એવું લખ્યું હતું કે તમે બધા સપરિવાર આવજો, અને રસ્તો જો કદાચ આઘો પડે તોય તે એ આઘે રસ્તેથી આવજો, પણ આવજો કૈલાસ ઉપરથી આવજો. શિવજીને ખબર પડે, શિવજીની સામેથી આવજો, એને ખબર પડે. તો શિવજી તો સમાધિમાં બેઠા હતા, અને એ સમયે બધા દેવી દેવતાઓ શ્રીંગાર અલંકાર પહેરી દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જતા હતા, અને બધાની ફ્લાઇટ કૈલાસ પર્વત ઉપરથી જ જતી હતી. સતી જોવે કે આ કેટલા લોકો આજે જઈ રહ્યા છે. અમુક દેવતાઓને ઉતારીને પૂછ્યું, તમે ક્યાં જાઓ છો? તો કે તમને ખબર નથી, તમારા બાપા તમારા પિતાજી બહુ સુંદર યજ્ઞ કરી રહ્યા છે. તો કે મને તો ખબર નથી, અમને તો આમંત્રણ નથી આવ્યું. તો સતીએ કીધું કે આમંત્રણ દેવાનું ભૂલી ગયા છે, હવે દીકરીને હું આમંત્રણ દેવાનું. સતીએ શિવજીને જગાડ્યા કે પ્રભુ, પ્રભુ મારા પિતાજી બહુ સુંદર યજ્ઞ કરી રહ્યા છે, ચલો ને આપણે જઈએ. શિવજી મનમાં વિચારવા માંડ્યા કે ન્યા જવામાં માલ નથી. શિવજી કે નહીં, મારે નથી જવું, તારે જવું હોય તો તું જા. દેવી સતી કે નહીં નહીં, આપણે સાથે જ જઈએ, આપણે સાથે જઈએ તો કેટલું સારું લાગે. નહીં કે તું તારે જવું હોય તો જા, મને તું ન કે. અને શિવજીએ સમજાવ્યું કે દેવી, ક્યારેય કોઈને પણ ત્યાં આમંત્રણ ન હોય ને ત્યાં ન જવું જોઈએ, આમંત્રણ હોય એવી જ જગ્યાએ જવું જોઈએ, નહીં તો ત્યાં આપણું અપમાન થાય. પણ સતી તો એકની બે નો થઈ. એ કે મારા બાપાને ઘરે આટલો મોટો અવસર અને તમે મને ના પાડો જવાની અને તમે નથી આવતા. રોવા માંડી અને રોતા રોતા શિવજીના ચરણોમાં. હવે શિવજી મનમાં વિચારવા માંડ્યા કે જો હું આને નહીં જવા દઉં તો આયા મરી જશે, અને આ જો આયા મરી ગઈ તો આનો બાપો મને જેલમાં નાખી દેશે, છોડશે નહીં. અને આને મરવાનું તો અહીંયા છે ને ત્યાંય છે, પણ મરે એના એના બાપાને ત્યાં મરશે તો આપણને કોઈ વાંધો નહીં આવે એટલો બધો. શિવજીએ કીધું કે એક કામ કર, હું તારી જવાની વ્યવસ્થા કરી દઉં છું, તું જા. દેવી સતીએ પોતાની બેગ તૈયાર કરી, અને બેગ તૈયાર કરતા એ 25 વખત તો પૂછી લીધું હશે કે હજી કહું છું તમે હાલો મારી હારે. છતાંય શિવજીએ હા નો કીધું. અંતે નંદી ઉપર સવાર થઈ દેવી સતી એકલી એમના પિતાના ઘરે ગઈ. દક્ષ પ્રજાપતિએ બધા લોકોને કહીને રાખ્યું હતું કે સતી જો આવે અહીંયા તો કોઈ એની હારે બોલતા નહીં. સતી એના પિતાજીના ઘરે અને કોઈ એની હારે વાત ન કરે. દક્ષ પ્રજાપતિએ વાત ન કરી. અંતે એની માતાએ ખબર પૂછ્યા કે કેમ છો કેમ નહીં. ત્યારે સતી એની માને કીધું કે માં, આપણા ઘરમાં બધા મારી હારે વાત કેમ નથી કરતા. ત્યારે માએ આખી ઘટના કીધી કે આવું આવું બન્યું હતું, શિવજીનો તારા પતિનો જમાઈનો અપરાધ થઈ ગયો છે. ત્યારે દક્ષ પ્રજાપતિના બધા લોકો સામે આખું રાજ દરબાર બેઠું હતું, અને સતીએ બધાની સામે એલાન કર્યું કે જે વ્યક્તિ સાથે પ્રેમ કરવો જોઈએ પિતાજી, તમે એ વ્યક્તિ સાથે દ્રોહ કર્યો છે. શિવજી કરુણાના સાગર છે, શાંત મૂર્તિ છે, તમે એની હારે દોષ કર્યો. વૈષ્ણવોમાં અગ્રગણ્ય છે, ભગવાનના મહાન ભક્ત છે, એની સાથે તમે દોષ. જો ત્રીજું નેત્ર ખોલે જ ને તો અહીંયા પ્રલય કરીને જઈ શકે એમ હતા, છતાંય એને કાંઈ ન કર્યું. પિતાજી, મારી સામે મારા પતિનો અપરાધ થયો છે, એટલે હવે આ જીવન જીવવા લાયક નથી. જો સતી શબ્દ શા માટે આપો આમની માટે? મારા પતિનું અપમાન મેં સાંભળી લીધું, હવે આ શરીર જીવવા માટે યોગ્ય નથી. ને એ જ સમયે પોતાના તપસ્યાના બળથી સતીએ શરીરમાંથી અગ્નિ પ્રકટ કરી, અને અગ્નિમાં સ્વાહા સતી બની ગઈ. જ્યારે સતી અગ્નિમાં મૃત્યુ થયું, શિવજીને ખબર પડી, ને એ સમયે શિવજીએ પોતાના વાળમાંથી એક જટા ઉખાડી, અને જટા ઉખાડી કૈલાસ પર્વત ઉપર પટકી, અને પટકતા જ વીરભદ્ર નામનો એક ગણ પ્રકટ થયો. અને વીરભદ્રને આદેશ આપ્યો શિવજીએ કે મારી પત્નીનો વધ, જાઓ અને દક્ષ પ્રજાપતિના યજ્ઞને વિધ્વંસ કરી નાખો. વીરભદ્ર અને શિવજીની આખી રુદ્ર સેના દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ગઈ, અને ધમાધમી યુદ્ધ થયું. દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જેટલા લોકો હતા બધા લોકોનો વિધ્વંસ કરી નાખ્યો. કોકના હાથ, કોકનું માથું, કોકના પગ, બધાને મારી નાખ્યા. ભાગવતમાં વર્ણન છે કે જ્યારે દક્ષ પ્રજાપતિ શિવજીનું અપમાન કરી રહ્યા હતા, ત્યારે ભૃગુ મુનિએ દાઢી ઉપર હાથ ફેરવો હતો. આમ વીરભદ્રને ખબર હતી કે દક્ષ પ્રજાપતિ જ્યારે અપમાન કરી રહ્યા હતા ત્યારે ભૃગુ મુનિએ દાઢી ઉપર હાથ ફેર્યો, તો વીરભદ્રએ ભૃગુ મુનિ દાઢી ખેંચી લીધી, ઉખાડી નાખી. પુંસા દેવતાએ દાંત કાઢ્યા હતા. શિવજીનું અપમાન થયું ત્યારે પુંસા નામક દેવતાએ દાંત કાઢ્યા હતા. આ વીરભદ્રએ 32 દાંત ખેંચી લીધા. અને દક્ષ પ્રજાપતિએ શિવજીનું બહુ મોટું અજ્ઞાન કર્યું હતું, અપમાન કર્યું હતું, એટલે વીરભદ્રે દક્ષ પ્રજાપતિનું માથું જ કાપી નાખ્યું. અને ભગ નામના એક દેવતા હતા, જ્યારે શિવજીનું અપમાન થતું હતું ત્યારે આંખ ફાડી ફાડીને જોતા હતા. વીરભદ્રે એની બે આંખો ખેંચી લીધી. આવી રીતે આ યજ્ઞનું વિધ્વંસ કર્યું, દક્ષ પ્રજાપતિનું ડોકું કાપી નાખ્યું, અને બ્રહ્માજી સમેત સમસ્ત દેવતાઓ પધાર્યા કે જેને આપણે પ્રજાપતિ બનાવ્યા છે એ વ્યક્તિનું આજે મૃત્યુ થઈ ગયું છે અને શિવજી ક્રોધિત છે. બધા દેવતાઓ શિવજી પાસે ગયા, શિવજી પાસે જઈને પ્રાર્થના કરી, અને પ્રાર્થના કરીને કીધું શિવજી શાંત થઈ જાઓ, અમે તમને પ્રાર્થના કરીએ છીએ. શિવજી શાંત થયા, અને શાંત જ્યારે શિવજી જ્યારે શાંત થયા ત્યારે દેવતાઓએ કીધું કે હવે આ તમારા વીરભદ્રે આ બધાને મારી કાપી નાખ્યા એનું હું. શિવજી કે કોઈ વાંધો નહીં, ભૃગુ મુનિની દાઢી આવી જશે. શિવજીએ ભૃગુ મુનિની દાઢી પર હાથ ફેર્યો, આની આવી જાય છે કે આ બોખો થઈ ગયો એનું હું 32 દાંત નીકળી ગયા. શિવજી કે એનું કઈ નહીં થાય, ત્યારે કોઈ ડેન્ટિસ્ટ નહીં હોય. શિવજી કે એનું કઈ નહીં થાય, એક કામ કરો, તમને એક જ્યુસર મિક્સર આપું છું, આને જ્યુસ પીવરાવી પીવરાવીને પીવરાવજો. ભાગવતમાં ચોખ્ખું સ્પષ્ટ લખ્યું છે કે આને તમે જ્યુસ પાછો. અને ભગ નામક દેવતાના જે આંખ્યું ખેંચી લીધી હતી શિવજીએ નેત્રદાન કોકની પાસેથી કરાવી લીધું અને એને આંખ્યું આપી દીધી. કીધું આ બધા તો ઠીક છે, આ દક્ષ પ્રજાપતિનું હું? શિવજી કે કોઈ વાંધો નહીં, એક કામ કરો. શિવજી બકરીને લાવ્યા અને બકરીનું ડોકું કાપી દક્ષ પ્રજાપતિના માથે બકરીનું મોઢું પહેરાવી દીધું અને દક્ષ પ્રજાપતિ જીવિત થયા. તો આવી રીતે શિવજીએ બધા ઉપર કૃપા કરી. પણ આગળ કથા આવે છે કે દક્ષ પ્રજાપતિ જ્યારે કાચમાં જોતા ત્યારે અફસોસ કરતા, એટલે એણે આત્મહત્યા કરી લીધી. આવું માથું, આવું માથું રાખીને ફરાય સંસારમાં, એણે આત્મહત્યા કરી લીધી અને ફરીથી એનો પછી જન્મ થયો, એ બીજી કથા છે. અહીંયા તાત્પર્ય એ છે કે સતીનું મૃત્યુ થઈ ગયું. સતીનું જ્યારે મૃત્યુ થયું ત્યારે મૃત્યુ અંતિમ સમયે સતીએ ભગવાનને જે પ્રાર્થના કરી છે, સંતી સતી અંતિમ સમયે કહે છે
સતી મરત હરી સન બરુ માંગા જન
અંતિમ સમયે ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ મારું મૃત્યુ થાય છે કોઈ વાંધો નહીં, પણ મારો જન્મ થાય, યદી જો મારો જન્મ થાય તો બધા જન્મમાં હું માત્ર શિવજીની જ પત્ની બનું, એ હું તમારા ચરણોમાં પ્રાર્થના કરું છું. શિવજીની પત્ની બનવા માંગુ છું પ્રત્યેક જન્મમાં, જન્મ જન્માંતર. ભગવાનની પાસે આ પ્રાર્થના કરવાથી શિવજીનો બીજો જન્મ હિમાલય અને મૈનાના પુત્રીના રૂપમાં થયો. નૈના નહીં હો, મૈના. હિમાલયની પત્નીનું નામ મૈના હતું અને મૈનાના ગર્ભથી આ સતીનો બીજો જન્મ થયો અને એ બીજા જન્મમાં એનું નામ થયું પાર્વતી. આ પાર્વતીનો જન્મ થયો અને જન્મતાની થોડા દિવસ પછી નારદ મુનિ પધાર્યા. નારદ મુનિ પધાર્યા તો હિમાલય અને મૈનાએ કીધું કે પ્રભુ તમે આ અમારી જે કન્યા છે પાર્વતી એના ભવિષ્યમાં એનું ભવિષ્ય કેવું છે તમે મને બતાવો. નારદ મુનિ કહે કે આનું ભવિષ્ય ઉજ્જવળ છે. નારદ મુનિ એમની હાથની રેખા જોઈને કીધું કે આ દીકરી, આ તમારી પુત્રી તમારું નામ ત્રણેય ભુવનમાં ફેલાવશે, પણ આના હાથની રેખામાં એક વાંધો છે. ત્યાં તો હિમાલય અને મૈના દુઃખી થઈ ગયા. બોલો બોલો જલ્દી કયો હું વાંધો છું? ત્યારે કીધું કે તકલીફ એ છે કે આનો જે પતિ છે એ બરાબર નથી લખ્યો. આનો પતિ કેવો હશે? કે જે આનો પતિ અમાની હશે, કોઈ એને માન નહીં આપે. આનો જે પતિ હશે એના મા બાપ નહીં હોય. આનો પતિ શમશાનમાં રહેવા વાળો હશે. આનો પતિ એના અંગ ઉપર ભભૂતિ રાખ લગાડવા વાળો હશે અને આના પતિનો સંસારમાં કોઈ મિત્ર નહીં હોય, એકલો રહેતો હશે. અને આનો પતિ પોતાની માટે કે પોતાની પત્ની માટે ક્યારે ઘર નહીં બનાવે. આવું સાંભળી હિમાલય અને મૈનાના આંખમાં આંસુ આવી ગયા કે દીકરી, આટલા સમય પછી દીકરીનો જન્મ થયો ને આવું ભવિષ્ય. નારદ મુનિ કાંઈક કરો તમે, આનું ભવિષ્ય ઉજ્જવળ બને, આના ભવિષ્યમાં કઈ ફેરફાર ફેરબદલ ન થાય. નારદ મુનિ કે ફેરબદલ ન થાય, એ આજની જેવા બ્રાહ્મણ નહોતા. થોડીક દક્ષિણા આપી દો, અમે પાઠ કરી નાખશું, તમે તમતારે બિંદાસ રહ્યો. નારદ મુનિ તો શુદ્ધ ભક્ત હતા કે આમાં કઈ ન થાય. પણ જો આ બધા અવગુણ શિવજીમાં છે જો તમારી દીકરીના વિવાહ શિવજી સાથે થઈ જાય તો આ બધા અવગુણ ગુણોમાં બદલાઈ જાય. કારણ કે શિવજીમાં આ અવગુણ નહીં, શિવજીના તો આ ગુણ છે. તો કે શિવજી આરે લગ્ન કરવા માટે શું કરવું પડશે? એ તો મોટા માણા નારદ મુનિએ કીધું કે શિવજી સાથે વિવાહ કરવા માટે તપસ્યા કરવી પડશે. ઠીક છે, કોઈ વાંધો નહીં. હિમાલયે મેનાને કીધું કે જરા આપણી પુત્રીને કહેજો તપસ્યા કરે, જયા પાર્વતી વ્રત રહે, એવું કંઈક કીધું હશે. આ વ્રત રહેવા જોઈએ. વ્રત રહેવાથી સત્ય છે કે સારા પતિની પ્રાપ્તિ થાય, પણ સૌથી મોટું વ્રત છે ભગવાનની ભક્તિ કરવી. ચૈતન્ય મહાપ્રભુ જ્યારે નાના હતા, નિમાય પંડિત એનું નામ હતું, ત્યારે એ નદિયા ગામમાં ઘણી બધી નાની નાની કન્યાઓ છોકરીઓ વ્રત રહેતી હતી સારો પતિ પ્રાપ્ત થાય. અને સારા પતિ પ્રાપ્ત કરવા માટે ગંગા યમુના આ બધાને પ્રસન્ન એની આરતી પૂજા વ્રત ઇત્યાદિ કરતી હતી. ત્યારે ચૈતન્ય મહાપ્રભુ આ બધી કન્યાઓ પાસે જઈને કહેતા કે તમે શિવજીની પૂજા ન કરો, ગંગાની ન કરો, યમુનાની ન કરો, મારી પૂજા કરો, કારણ કે આ બધા આપી આપીને તમને શું આપશે. ત્યારે એ કન્યાઓ કે તમે આવું ન બોલો, અપરાધ થશે. ત્યારે ચૈતન્ય મહાપ્રભુ કે તમે મને શું સમજો છો? કે જે ગંગા યમુના દાસી મોરો મહેશ કિંકર, આ ગંગાની યમુના મારી દાસી, મારા ઘરે પોતું મારે, અને મહેશ કિંકર હું કરું પ્રભુ, હું કરું તમારી માટે, રોજ હવારમાં આવીને મને પૂછે છે. ગંગા યમુના દાસી મોરો મહેશ કિંકર, આ બધા મારા દાસ છે, માટે મારી પૂજા કરો. યથા તરોમૂલ નિષેચ નૈન તૃપ્યંતિ તત્સંજ ભુજોપ શાખા, ઝાડના થડમાં મૂળમાં પાણી નાખવાથી બધે પાણી પહોંચી જાય, એ મારી પૂજા કરવાથી બધા દેવી દેવતાઓ પ્રસન્ન થઈ જાય. સૌથી મોટું વ્રત તો ભગવાનની ભક્તિ છે. નારદ મુનિએ તપસ્યા કરવાનું કીધું અને મેનાએ પાર્વતીને કીધું કે તપસ્યા કરો બેટા. પાર્વતી એ જ સમયે તપસ્યા કરવા માટે વનમાં ગઈ છે, યોગ્ય પતિ પ્રાપ્ત કરવા માટે. આજની પણ કન્યાઓ માટે ઉપદેશ છે, જો ભક્ત પરથી પતિ પ્રાપ્ત કરવા હોય તો તપસ્યા કરવી જોઈએ. તપસ્યા અર્થે ભક્તિ કરવી જોઈએ. પાર્વતીની ઘોર તપસ્યા, કારણ કે ત્રેતાયુગ હતો ને, ઘોર તપસ્યા. સૌથી પહેલા મહિને કેવલ કંદમૂળ ખાધા, સમય જતા કંદમૂળ બંધ, કેવલ પાણી પીને તપસ્યા. અને થોડા સમય પછી તો પાણી છોડી દીધું, માત્ર હવા લઈને તપસ્યા કરવા માંડ્યા. અને એ સમયે આકાશવાણી થઈ કે પાર્વતી, હું તારી તપસ્યાથી પ્રસન્ન છું, તારી બધી ઈચ્છા પૂર્ણ થશે. એ જ સમયે જ્યારે પાર્વતીની તપસ્યા થઈ અને એ જ સમયે સપ્તર્ષિ સાત ઋષિ પાર્વતી પાસે આવ્યા અને કીધું કે તું તપસ્યા શા માટે કરે છો? ત્યારે પાર્વતીજીએ કીધું કે હું તપસ્યા શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે કરું છું. સપ્તર્ષિએ કીધું કે શિવજીને પ્રાપ્ત કરવા માટે આટલી મોટી તપસ્યા? અરે શિવજી કઈ પતિ બનવા માટે યોગ્ય છે? પતિ તો જેની પાસે કરોડો રૂપિયા હોય, ગાડી બંગલા હોય, એના બનાય, શિવજીને પતિ બનાય, પત્ની બનાય? પાર્વતીજીએ કીધું કે તમે ગમે એવી વાત કરશો, પતિ તો શિવજીની, પત્ની તો શિવજીની જ બનીશ. ત્યારે પાર્વતીજીએ સંસારની દેવીઓને, સંસારની કન્યાઓને ઉપદેશ દીધો છે. પાર્વતીજી એટલું જ કીધું કે કોટી જન્મ લહી રગડ હમારી, બરવું શંભુ ન તો રહું કુંવારી. કરોડો કરોડો જન્મ સુધી કુંવારી રહી જાય, પણ લગ્ન કરીશ તો માત્ર શિવજી સાથે જ, કેવલ ભક્ત સાથે. આ કેવલ પાર્વતીની વાત નથી, ભાગવત અને ઇતિહાસ ખોલીને જોઈ લો કે જેટલા ભક્તના પરિવારમાં જેટલી કન્યાઓનો જન્મ થયો, બધાએ ભક્ત પતિ જ પ્રાપ્ત કર્યા. ભાગવતમાં મનુ અને શત્રુપા જેની પાંચ સંતાન હતી, બે પુત્ર અને ત્રણ કન્યા, બે પુત્ર ઉત્તાનપાદ અને પ્રિયવ્રત, અને ત્રણ કન્યા આકૃતિ, પ્રસૂતિ અને દેવહૂતિ. દેવહૂતિએ પ્રતિજ્ઞા કરી કે લગ્ન કરીશ તો ભક્ત સાથે. અને અંતે કરદમ ઋષિ હારે, જે ઝૂંપડીમાં રહેતા હતા, મોટી મોટી દાઢી વધારી દીધી હતી. હવે એક મનુ મહારાજ, મનુ મહારાજ કોણ કે છે? કે આ મનવંતરના અધિપતિ, આખા બ્રહ્માંડના રાજા, બ્રહ્માંડના રાજાની કન્યાએ એક ઝૂંપડીમાં રહેવા વાળા હારે વિવાહ કર્યા. ક્યારે પણ આપણી કન્યાના કે પુત્રીના વિવાહ કરવા હોય ને તો સામે વાળાના ખાલી પૈસા ન જોવા જોઈ, એના ગુણ જોવા જોઈ કે દીકરો ભક્તિ કરે છે કે નહીં. પ્રશ્ન થાય ને કે આટલા મોટા ઘરની દીકરી ઝોપડીમાં રહેવા વાળા લગ્ન આ કેમ બને? પણ દેવહૂતિ એ કીધું કે લગ્ન કરીશ તો ભક્ત પતિ સાથે, અને કર્યા. કર્દમ ઋષિ આરે ને ભક્ત લગ્ન કરી, બાર બાર વર્ષ વીતી ગયા છતાંય કર્દમ મુનિ ધ્યાન સમાધિ માંથી મુક્ત ન થયા. અને અહીંયા દેવહૂતિ એની સેવા કરી કરી સેવા કરી કરી શરીર સુકાઈ ગયું. દેવહૂતિ એમ ન કીધું કે તમે લગ્ન કર્યા છે ને તમે તો હનીમૂનમાં નથી લઈ જતા, ફરવાય નથી લઈ જતા, હું આટલા મોટા ઘરેથી આવી છું, આટલા મોટા બાપાની દીકરી છું, કમસે કમ મહાબળેશ્વર તો લઈ જાઓ, કાશ્મીર તો લઈ જાઓ, એમ ન કીધું. પતિ છે જે કરે એ સત્ય, પતિના આદેશનું પાલન. અને સતીએ પતિની બહુ સુંદર સેવા કરી. હવે આમાં એક પ્રશ્ન થાય કે કર્દમ ઋષિ તો લગ્ન કર્યા બાદ સમાધિમાં જ બેસી ગયા હતા, તો જેનો પતિ સમાધિમાં બેઠી ગયો છે એની હું સેવા કરીએ છે? બહુ સુંદર સિદ્ધાંત છે કે જ્યારે પતિ ભજનમાં કે ધર્મમાં લાગ્યા હોય ત્યારે પત્ની એને નડે નહીં, એ જ મોટા મોટી સેવા છે. કર્દમ મુનિ સમાધિમાં બેઠા છે, એ સમાધિમાં એને નડ્યા નહીં, એ જ સૌથી મોટી સેવા. નકર તો અહીંયા હુતા હોય, 15 મિનિટ જાગવામાં મોડું થઈ ગયું હોય તો જગાડે કે તમે જાગો, તમે જાગો, તો અમને ક્યાંક ખૂજે. અને ભજનમાં ગયા હોય, ક્યાંક દાન ધર્મ પુણ્ય કરતા હોય તો એ કરવા ન દે કે અમને થાળી નથી લઈ દેતા, બહાર તમે પૈસા વાપરો. પતિ પત્ની એને કહેવાય જે પતિની પૂર્ણ સેવા કરે, આજ્ઞાકારી હોય, સેવા કરી. અને એક દિવસના સમયે કર્દમ ઋષિની આંખ ખુલી, આંખ ખુલી તો જોયું કે આ હા હા, જ્યારે હું લગ્ન કરીને લાવ્યો ત્યારે કેવી હતી ને મારી સેવા કરી કરીને આ કેવી થઈ ગઈ છે. તમે જો ભગવાનના ભક્તોને જેવા તેવા ન માનતા, દેખાવામાં ફકડ બાબા લાગે કે આની પાસે કાંઈ નહીં હોય, ભાગવત પ્રમાણ તમે જોવો. કર્દમ ઋષિએ જોયું કે નહીં, બિચારી કેટલાય વર્ષોથી આવી છે અને મેં આને કાંઈ સુખ નથી આપ્યું. કર્દમ મુનિ બેઠા થયા અને પોતાની પત્ની દેવહૂતિને કીધું, એક કામ કરો, તમે બિંદુ સરોવરમાં સ્નાન કરી આવો, હું કહું છું સ્નાન કરી આવો. કર્દમ મુનિએ પોતાની તપસ્યા અને ભક્તિના બળથી બિંદુ સરોવરમાં 1000 દાસીઓને પ્રકટ કરી. અને દેવહૂતિ ગઈ અને 1000 દાસીઓએ દેવહૂતિને સ્નાન કરાવ્યું. ભાગવતમાં વર્ણન કે જેવું રૂપ અને જેવી સુંદરતાથી વિવાહ કરીને આવી હતી એની કરતા 10 ગણું સુંદર રૂપ થઈને બિંદુ સરોવરમાંથી પ્રકટ થઈ. કર્દમ મુનિએ કીધું, બોલો ક્યાં ફરવા જવું છે? ભક્તોને જેમ તેમ નહીં સમજતા. કર્દમ મુનિએ પોતાના તપસ્યાના અને ભક્તિના બળથી બહુ મોટું વિમાનનું સર્જન કર્યું. કેટલું મોટું વિમાન? આજના વિમાનમાં 50 લોકો કે 500, 1000, 1500 જણા બેસી શકે. કર્દમ મુનિએ આ આખા સુરત જેટલું મોટું વિમાન તૈયાર કર્યું અને એ વિમાનમાં સરોવર, બગીચા, બિલ્ડિંગ, બધું, બધા સાધનો. કીધું કે દેવી સવાર થઈ જાઓ. કર્દમ મુનિએ દેવહૂતિને બેઠાડ્યા અને સ્વયં બેઠા. અને સૌથી પહેલા તો આ પૃથ્વીમાં જેટલી જગ્યા હતી, કાશ્મીર હોય કે મહાબળેશ્વર હોય કે માથેરાન હોય કે કુલુ મનાલી હોય, બધે ફરાવ્યા, જોઈ લો દેવી. પછી અમારા આશીષ પ્રભુની જેમ સ્વિટરલેન્ડ લઈ ગયા, હાલો વિદેશ લઈ જાઓ, તમને મનમાં રહી ન જાય. બધે આખી પૃથ્વીમાં બધી જગ્યાએ ફરાવી, જનલોક, મરલોક, તપલોક, સ્વર્ગલોકમાં લઈ ગયા. કહેવાય છે કે જે બગીચામાં જે સ્થાને દેવતાઓ ન જઈ શકે એવા એવા સ્થાને લઈ ગયા પોતાની પત્નીને. અને બહુ બહુ ફેર્યા અને અંતે દેવહૂતિએ કીધું કે પ્રભુ બસ હવે હાલો પાછા ફરીએ. પત્નીમાં પાછો આ ગુણ હોવો જોઈએ કે બસ હવે પ્રભુ ચલો હવે પાછા. વિમાનને પાછું વાળ્યું, બિંદુ સરોવરે આવ્યા. અને પછી આગળ કથા છે કે કન્યાઓનો જન્મ થયો અને અંતે એના ગર્ભેથી સાક્ષાત ભગવાન કપિલ દેવનો જન્મ થયો. જે પોતાના પતિની સેવા કરે ને એના ગર્ભેથી ભક્ત સંતાન ઉત્પન્ન થાય, નહીં તો પછી પાપી, પાખંડી અને કામી સંતાન ઉત્પન્ન થાય પતિની સેવા ન કરે તો. તો આવી રીતે આ સંસારની જેટલી પણ કન્યાઓ છે, જે સારા ઘરની દીકરીઓ છે, એ ભગવાનના ભક્ત પતિને માંગે. પાર્વતીજી કહે છે સપ્તઋષિઓને કે હું વિવાહ કરીશ તો શિવજી સાથે. અને સપ્તઋષિ આવ્યા શિવજી પાસે કે હે શિવજી, આ પાર્વતી તમને પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી રહી છે, તમે એની સાથે વિવાહ કરો. અને પાર્વતીના ગુણગાન ગાવા માંડ્યા કે એની તપસ્યા અદભુત છે. અને પાર્વતીના ગુણગાન ગાવાથી શિવજી સમાધિમાં આવી ગયા, ભગવાનની સમાધિમાં બેસી ગયા. એ જ સમયે આ પૃથ્વી ઉપર એક ઘટના ઘટી. આ પૃથ્વી પર એક અસુર સમસ્ત મનુષ્યો સમેત દેવતાઓનો વધ કરવા માંડ્યો. જ્યારે દેવતાઓનો વધ કરવા માંડ્યો, દેવતા બ્રહ્માજી પાસે ગયા કે બ્રહ્માજી તમે આ અસુરનું કંઈક કરો. બ્રહ્માજી કહે કે આ અસુરને શિવજીનો પુત્ર જ મારી શકશે. તમારે આ અસુરને મારવો હોય તો ગમે એમ કરીને શિવજીના લગ્ન કરાવો, નકર આ અસુરને કોઈ મારી નહીં શકે. હવે શિવજીના લગ્ન કેમ કરાવવા? બ્રહ્માજીએ કીધું કે તમે તો જાણો છો, કામદેવને બોલાવો અને કયો એની માયા રચે અને શિવજીને મોહિત કરો અને કરાવો લગ્ન. ઇન્દ્ર ગયા કામદેવ પાસે અને કીધું કે પૂરેપૂરી માયા રચો. કામદેવ શિવજી સમાધિમાં બેઠા છે અને કામદેવે એમની માયા રચી. આ સંસારમાં કામદેવની થોડીક અમથી શક્તિ કોઈની ઉપર આવી જાય તો વ્યક્તિ સૌથી મોટા પાપમાં મગ્ન થઈ જાય. એ કામદેવ શિવજીને મોહિત કરવા માટે યોગ્ય ઋતુ, કામવાસના ઉત્પન્ન થાય એવી હવા ઋતુ, અપ્સરાઓના નાચ ગાન નૃત્ય પ્રારંભ કર્યું, છતાંય શિવજીની સમાધિ તૂટી નહીં. જ્યારે કામદેવે બહુ પ્રયાસ કર્યો, શિવજીની સમાધિ તૂટી નહીં. અને શિવજીને ખબર પડતા શિવજીની ત્રીજું નેત્ર ખુલી ગયું. અને શિવજીના ત્રીજા નેત્ર ખુલતાની સાથે જ મૂર્તિમાન કામદેવ ભસ્મીભૂત થઈ ગયો, જળીન રાખ થઈ ગયો, હળગી ગયો. કામદેવનું મૃત્યુ થયું. કામદેવની પત્નીનું નામ હતું રતિ. આ રતિ શિવજીના ચરણોમાં આવીને પ્રાર્થના કરવા માંડી કે પ્રભુ, આ તમે શું કર્યું, તમે અમારી પર કૃપા કરો. ત્યારે શિવજીએ કીધું કે મેં કામદેવના શરીરને ભસ્મ કરી નાખ્યું છે, માટે આ યુગ માટે તો કામદેવને શરીર નહીં મળે, પણ હું વરદાન આપું છું કે આવતા યુગમાં આ કામદેવનો જન્મ ભગવાન કૃષ્ણના પુત્રના રૂપમાં થશે. તો આવી રીતે ભગવાને કામદેવનો નાશ કર્યો, કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. પણ દેવતાઓને તો આખરે વિવાહ કરાવવા હતા. બ્રહ્માજીને આગળ રાખી બધા દેવતાઓ આવ્યા. બ્રહ્માજીએ કીધું કે આ કામદેવને અમે જ મોકલ્યા હતા, અમારી એક ઈચ્છા છે કે તમે લગ્ન કરો, વિવાહ કરો. શિવજી કે તમારી ઈચ્છા છે એટલે હું લગ્ન નહીં કરું, ભગવાને મને કીધું છે. સાક્ષાત ભગવાન પ્રકટ થયા હતા શિવજી પાસે અને કીધું કે તમે વિવાહ કરો, ભગવાને કીધું છે એટલા માટે હું વિવાહ જરૂર કરીશ. શિવજીએ કીધું વિવાહ કરીશ, તો બધા નાચવા માંડ્યા. કેટલાય સમયથી વિવાહ કોઈના થયા નથી, કોઈના લગ્નમાં ગયા નથી, હવે તો જામી જશે શિવજીના લગ્નમાં. બધા દેવતાઓ નાચવા માંડ્યા. બ્રહ્માજીએ સપ્તર્ષિને કીધું કે કંકોત્રી લઈને જાઓ હિમાલય અને મેનાને, ત્યાં કંકોત્રી લખાવી. કંકોત્રી લઈને આવ્યા સપ્તર્ષિ. બ્રહ્માજી એલાન કર્યું કે આજથી ત્રીજા દિવસે શિવજીની જાન લઈને જવાનું છે. એક દી, બે દી અને ત્રીજો દિવસ જયારે સવાર પડી, દેવતા સમેત બધી પત્નીઓ મેકઅપ કરવા માંડી, સારી સારી સાડીઓ અલંકાર પહેરવા માંડી અને દેવતાઓ પોતાના વિમાનો સજાવવા માંડ્યા. પોતાના વિમાનો સજાવી સજાવી અને શિવજીના જાનમાં આવવા માટે તૈયાર. પણ થયું એવું, જે દેવતાઓએ શિવજીના વિવાહ કરવા માટે તૈયાર થયા હતા, એ જ દેવતાઓ શિવજીનું મેકઅપ કરવા કે શિવજીને શણગારવાનું આવ્યા હોય ને. આમ તો આખું જીવન કોઈને પૂછતું ન હોય, પણ લગ્નના દિવસે બધા પૂછે કેમ છો, તમારી માટે ચા કોફી લાવું, દિવસમાં 10 વખત પૂછે. કારણ કે એ દિવસે તો એ વર રાજા હોય, રાજા જેવી રાજશાહી હોય. પણ દેવતાઓ શિવજી પાસે ન આવ્યા તો શિવજીના ગણોથી ન રહેવાનું. ભૂત પ્રેત રુદ્રગણોએ કીધું કે આ દેવતાઓ તો સ્વાર્થી છે, તમારી પાસે આવ્યા નહીં, હવે અમે તમારો મેકઅપ કરશું. હવે આ રુદ્રએ કેવો મેકઅપ કર્યો હશે? રુદ્ર ગણોએ, એ ગણોએ સૌથી પહેલા શિવજીને બિહાર દીધા કે અમે કરશું, તમે બેઠા રહ્યો, તમે તમારે ધ્યાનમાં બેઠા રહ્યો. તો સૌથી પહેલા શિવજીના ગળામાં, હવે કોક હોય તો હાર પહેરાવે મોટો હોનાનો, તે એક રુદ્રગણ મોટો સાપ લઈને આવ્યા કે આ પહેરાવો, આ મસ્ત લાગશે. આ ગોસ્વામી લખે છે રામાયણમાં, શિવજીના ગળામાં હાર, બે રુદ્રગણ વીછી લઈને આવ્યા, કાનમાં છે ને આ જામી જશે. હવે એની પાસે બીજું શું હોય રુદ્રગણો પાસે, કે બાજુબંધ લાવો બાજુબંધ. ચાર પાંચ રુદ્રગણ ગયા અને સાપના તાજા બચ્ચાને લાવ્યા, બાજુબંધ પહેરાવી દીધા, કે હવે હું કરું, હવે કામ કરો, શિવજીની જટા બાંધો. શિવજીની જટા બાંધી અને કે આપણે મેકઅપ તો કર્યો નહીં. તો એક ગણ દોડતો દોડતો શમશાનમાં ગયો, તાજે તાજા મરદાની રાખ લઈને આવ્યો, લગાડો તાજી લાવ્યો છું, તાજો પાવડર પોન્ડ્સનો. શિવજી ઉપર પાવડર લગાડ્યો, રાખ લગાડી, અને બધા રુદ્રગણોએ કીધું કે હવે ચલો. આ સંસારમાં પેલા આવા દુલ્હાઈ રાજા હતા, પેલા અને છેલ્લા જે આવી રીતે મેકઅપ કરીને ગયા હતા, અને હવે જયારે સસરાલમાં પોગશે, સાસરેમાં પોગશે, ત્યારે શું થશે એ તો સમય જણાવશે. શિવજીને આવી રીતે તૈયાર કર્યા, નંદી બેલ ઉપર સવાર, અને બધા રુદ્રગણો હિમાલય અને મેના ના ગામનું પાદર આવ્યું, ત્યાં બધા દેવતાઓ રાહ જોઈને ઉભા હતા કે આપણે અહીંયાથી સાથે થઈ જશું. તો દેવતાઓ અને રુદ્રગણો બે ભેગા થયા, અને બધા ભેગા થઈ જાનૈયાઓ શિવજીની જાનમાં ચાલવા માંડ્યા, શિવજી આગળ બધા જાનૈયાઓ પાછળ. ભગવાન વિષ્ણુ એ જાનમાં હતા, બ્રહ્મા વિષ્ણુ 33 કરોડ દેવતા બધા. હવે ભગવાન તો બુદ્ધિમાન ને, ભગવાને કીધું કે આ મુરત ત્યાં વાહે રાખો, જો આગળ રાખશો તો આ ગામમાં ગરવા નહીં દે કોઈ, મુરત ત્યાં પાછળ કરો. મુરત ત્યાં પાછળ કર્યા, શિવજીને પાછળ ગયા રાખ્યા, અને જાન હાલી, અને જાનમાં પાવેરામાં કાવડા કાગડાની જેમ દેવતાઓની વચ્ચે રુદ્રગણો ભેગા થઈ ગયા. ભગવાન વિષ્ણુ એક કામ કીધું કે કામ કરો, આ દેવતાઓને અલગ પાડો, રુદ્રગણને અલગ પાડો, કારણ કે દેવતાઓ નાસ્તા હતા, આ નાસ્તા બધા લોકો નાસ્તા નાસ્તા હાલતા હતા, તો દેવતાઓના તો ગરબા સ્ટેપ બાય સ્ટેપ હતા, દોઢિયું ને જે કહેવાય, પણ રુદ્રગણો તો નાચવાનું કઈ ખ્યાલ જ નહીં, એ તો જેમ આવે એમ. તો ભગવાને કીધું કે આ સારું નથી લાગતું, આ દેવતાઓને અલગ નાચો ને એની અલગ ટીમ કરો ને, આની કંઈક અલગ કરો. તો કીધું ચલો આ અલગ કરી ટીમ, બધા હાલતા હતા. શિવજીએ કીધું કે દેવતાઓ કરતા આપણા માણસો ઓછા દેખાય છે. તો શિવજી ભ્રિંગી નામક દેવ ગણને બોલાવ્યો, ભ્રિંગીને કીધું એક કામ કરો, આ જાનમાં બહુ ઓછા લોકો છે, અને એ લોકો સામેવાળા પક્ષના કહેશે કે આના કોઈ ઓળખીતા જાજા છે નહીં, તો જાન વધારવા માટે તમે એક કામ કરો, બધા શમશાનમાં જાઓ અને બધા ભૂત પ્રેત અને પિશાચને બોલાવો, આપણા આપણું બીજું કોણ છે, એકથી એક બધા શમશાનમાં જઈ ભૂત પ્રેત અને પિશાચને બોલાવી બોલાવીને ભેગા કર્યા. ગોસ્વામીજી લખે છે એમાં કોઈકની 32 આંખ અને કોઈકની તો આંખ જ નહોતી, અમુકના હાથ હતા એના પગ નહોતા, અમુકના પગ હતા એના હાથ નહોતા, અમુકના હાથ પગ કઈ નહીં, અને અમુક ગણ આવ્યા મૂંડી હાથમાં લઈને, એ તો કોલાહલ પૂર્ણ થઈ ગયું. જયારે નાચવા માંડ્યા ત્યાં તો અદભુત નાચ, અમુક લોકો મૂંડી પોતાની મૂંડી હાથમાં લઈને નાચે, અમુક લોકો પ્રભુ દેવાની જેમ હાથ અને પગ નો દેખાતો હોય, ખાલી ધડત દેખાતું હોય, અને અમુકની આંખ્યું નહોતી તો નાસ્તા નાસ્તા કોકના ઘરે ઘરી જતા હતા, ઘરવાળાને ધક્કો મારવો પડતો તો બહાર નીકળો. શિવજીની જાન અદભુત હતી, સંસારમાં શિવજીની જાન ન ભૂતો ન ભવિષ્ય હતી, પણ જે આનંદ આવ્યો અદભુત આનંદ હતો. બધા નાસ્તા નાસ્તા આગળ વધ્યા, દેવતાઓનો સમાજ આગળ હતો, રુદ્રનો સમાજ પાછળ, અને શિવજી એકદમ પાછળ, અને ધીરે 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 ગામ નજીક આવ્યું, ગામના લોકો જોવા માંડ્યા, અને છોકરાઓએ દેવતાઓને જોઈ, ભગવાન વિષ્ણુ સૌથી આગળ હાલતા હતા, તો આ લોકો ભ્રમમાં પડ્યા કે આ મૂર્ત્યો હશે. તો પૂછ્યું બધા કે મૂર્ત્યો કેવો છે, કે મૂર્ત ટોપ ક્લાસ. ભગવાન વિષ્ણુ સમજી ગયા કે આ લોકો મૂર્ત્યાને જોશે તો કેટલા જીવતા રહેશે એ મોટો પ્રશ્ન છે. સાચો મૂર્ત જો જયારે આની હામે આવશે, જીવતા કેટલા રહેશે એ પ્રશ્ન. ધીમે ધીમે જાન આગળ આવી, આગળ આવી, મેના આરતીની પ્લેટ લઈને તૈયાર, આરતીની થાળી લઈને તૈયાર, મૂર્ત્યાની આરતી કરવા માટે. ભગવાન વિષ્ણુ આગળ દૂરથી જોવે, અગાશીમાંથી જોવે કે બહુ સુંદર મૂર્તિઓ ગોઈતો છે ભાઈ. પણ જેમ નજીક આવ્યા તો જે ભગવાન વિષ્ણુની આરતી કરવા જાય તો ભગવાને કીધું કે મૂર્તિ તો પાછળ છે, હું તો જાણ્યો છું, અમારા વરરાજા પાછળ આવે છે, તમે બધાને સાઈડમાં ઘેર્યા. અને શિવજીને જેવા આવતા જોયા, ગોસ્વામી લખે છે કે શિવજીને જોઈને પાર્વતીના હાથમાં, મેનાના હાથમાંથી આરતીની થાળી પડી ગઈ, મૂર્છિત થઈ ગઈ કે આવો આવો જમાઈ, બેભાન થઈ ગઈ, ડોક્ટરને બોલાવવા પડ્યા. મૂર્તિને પહેલી નજરે જોઈને ડોક્ટરને બોલાવવા પડ્યા. લઈ ગયા, પંખો નાખ્યો, હવા નાખી, પાણી પીવું, એવું ત્યારે હોશ આવ્યો. અને હવે શિવજીને શું કરવું, શિવજીને ઉતારો આપો, તમે બેસો બાજુમાં, અમારા આ માતાજી થોડાક હોશમાં આવે ત્યારે તમારી આરતી કરશું. શિવજીને દેવતાઓને સમાજને બેઠાડ્યા બાજુમાં, અને અહીંયા મહેનાને તૈયાર, મહેના પાર્વતીની માતા હોશમાં આવી, હોશમાં આવીને કે આ વિધાતાએ મારી પુત્રીને આટલી સુંદર બનાવી અને મારા જમાઈને આવો બનાવ્યો. નારદ ક્યાં છે, નારદને બોલાવો, મેં નારદનું હું બગાડ્યું હતું કે આવો જમાઈ ગોતીને લાવ્યો. નારદજી ભાગી ગયા કે અહીંયા આવવા જેવું નથી આજે. નારદને બોલાવો, નારદને બોલાવો, ગમે એમ કરીને નારદને બોલાવ્યા અને કીધું કે આ આવું હોય, કમસે કમ ફોટો તો બતાવો તો અમને. હવે અહીંયા જાનને પાછી મોકલાય નહીં, અને મોકલી તો અમારો ઉપહાસ થાય. ત્યારે નારદ મુનિએ દિવ્ય ઉપદેશ દીધો કે માતાજી, તમે નજરથી ધોકો ખાઓ છો, આ કોઈ સાધારણ વ્યક્તિ નથી, સાક્ષાત શિવ છે, અને આ તમારી દીકરી આગલા જન્મમાં સતી હતી. આખી કથા સમજાવી અને કીધું કે નહીં, આ શિવજી ભગવાનના પરમ ભક્ત છે, મૈના માયના. અને શિવજી ફરીથી આવ્યા અને એમને આરતી કરી, અને આરતી કરી એમના લગ્ન કરાવ્યા. વાસ્તવમાં શિવજીએ જે રૂપ ધારણ કર્યું છે એ રૂપ ઉપર બહુ ઉપદેશ લેવા જેવો છે. શિવજીએ પોતાના શરીર ઉપર ભસ્મ લગાડી, રાખ લગાડી. શિવજી આ સંસારના લોકોને કહેવા માંગે છે કે હું લગ્ન કરવા તો જઈ રહ્યો છું, લગ્ન તો સંસારમાં બધાય ના થાય અને બધાય કરજો, પણ લગ્ન કરતી વખતે રાખને નહીં ભૂલી જતા. કારણ કે લગ્ન કરતી વ્યક્તિ વ્યક્તિ એટલો માન અને મદમાં હોય કે મૃત્યુના સમયને ભૂલી જાય. કે છે કે લગ્ન કરું છું પણ મને યાદ છે કે એકના એક દિવસે મરવાનું છે. સંસારમાં બધા વ્યક્તિને પોતાનું મૃત્યુ યાદ રાખવું જોઈએ, મૃત્યુને યાદ રાખી પોતાનું જીવન વ્યાપન કરવું જોઈએ. શિવજીએ ગળામાં સોનાના અલંકાર ધારણ કરવાની બદલે સાપોને ધારણ કર્યા. શિવજીનું કેવું એ જ હતું કે જો આ સંસારના આભૂષણોમાં અને સોનામાં આસક્તિ રાખશો તો આજ સોનું કાળ સર્પ બનીને પ્રકટ થશે. એકથી એક શિવજીના શિંગાર ઉપરથી ઉપદેશ ધારણ કરવા જેવો છે. તો શિવજીએ પાર્વતી સાથે વિવાહ કર્યા, અને પાર્વતી સાથે વિવાહ કરી પાર્વતીને કૈલાસ પર્વત પોતાના ઘરે લાવ્યા. શિવજી પાર્વતી સાથે દાંપત્ય જીવન વિતાવે છે, બહુ સુંદર જીવન વિતાવી રહ્યા છે. અને શિવજીનું દાંપત્ય જીવન પણ ધન્ય છે. એકમાત્ર ભગવાનનો ઉપદેશ, શિવજી રોજ સાંજે પોતાની પત્નીને બેસાડી ભગવાનની કથાનો ઉપદેશ કરતા, ભાગવતનો ઉપદેશ કરતા. હવે કથા તો બહુ ઘણી બધી છે, પણ એક કથા તમને શિવજીના દાંપત્ય જીવનની કહું. એકવાર શિવજી પાર્વતીજીને કથા સંભળાવતા હતા, તો કથા સંભળાવતા સંભળાવતા ભાગવતનો નવમ સ્કંદ અમરીશ મહારાજની કથા સંભળાવી. કીધું ભગવાનના ભક્તોની મહિમા અસીમ છે, અપરંપાર છે, ભગવાનના ભક્તોની સેવા કરવી જોઈએ. વિના મહત્પાદ રજો વિષયક, જ્યાં સુધી ભગવાનના ભક્તોની સેવા ન કરો ત્યાં સુધી ભક્તિ પ્રાપ્ત ન થાય. અને પાર્વતીના હૃદયમાં લાગ્યું કે નહીં, ભક્તની સેવા તો કરવી જ જોઈએ. તો શિવજીને કીધા વગર પાર્વતીજીએ તરત કુંભજ ઋષિને ફોન લગાડ્યો કે પ્રભુ, તમે કાલે અમારા ઘરે પ્રસાદ લેવા આવજો, અમારે તમારી સેવા કરવી છે. અગસ્ત્ય ઋષિ કુંભજ ઋષિને, કુંભજ ઋષિને બીજે દિવસે પ્રસાદ ભોજન કરવા માટે બોલાવ્યા અને આમંત્રણ આપીને પછી પોતાના પતિ શિવજીને વાત કરી કે પ્રભુ, કાલે તમે કીધું હતું ને સાધુઓની સેવા કરવી જોઈએ, તો સાધુ સંતની સેવા કરવા માટે અગસ્ત્ય ઋષિ કુંભજ ઋષિને કાલે બોલાવ્યા છે ભોજન કરવા માટે. શિવજી કે ભલું થાય, બીજા કોઈ ઋષિ મુનિ ન મળ્યા તને? તને ખબર નથી આ કુંભજ ઋષિ કોણ છે? કુંભજ ઋષિ જયારે પાણી પીવે ત્યારે આખા સમુદ્ર ને પી જાય, એ ખાતા કેટલું હશે? અને ઈ જો આપણા ઘરે આવ્યા અને એને ભૂખ્યા મોકલ્યા તો કાલ હવારમાં પેપરમાં આવી જશે કે શિવજીના ઘરે ગયા તા અને ભૂખ્યા પાસે આવ્યા, આપણું નામ બગડશે. કમસે કમ મને પૂછવું જ તું. પાર્વતીજી કે કોઈ વાંધો નહીં, ઈ અગસ્ત્ય ઋષિ છે, ઈ સમુદ્ર ને પીવા વાળા છે, તો હું જગત જની અન્નપૂર્ણા દેવી છું, જગતને અન્ન દેવા વાળી છું. કાલે થઈ જાય. શિવજી કે હવે જે થવું થાય, આમાં કદાચ કોઈ ગડબડ થઈ ગયો તો મને મારી પાસે ન આવતી, કારણ કે હું તો તને પહેલેથી સતર્ક કરી દઉં છું, મારી પાસે ન આવતી. બીજા દિવસે કુંભજ ઋષિ આવ્યા, બહુ ભૂખ્યા થયા હતા. અને પાર્વતીજીએ, ભાગવતમાં પ્રસંગ છે કે પાર્વતીજીએ 100 દાસીઓને પ્રકટ કરી રસોઈ બનાવવા માટે, 100 નહીં 1000 દાસીઓને પ્રકટ કરી, અને બહુ સુંદર રસોઈ બનાવી અને બહુ ક્વોન્ટિટીમાં બનાવી. અને કુંભજ ઋષિ આવ્યા અને આવ્યા તો આસન આપ્યું અને એક ચોકી આપી, એની ઉપર બેસાડ્યા, મોટી થાળી આપી અને બધી પાર્વતીજીની જેટલી દાસીઓ હતી બધી પીરસવા માંડી. આયા પીરસે ને ઓલી પાછી જાય એટલી વારમાં તો એક કોળિયામાં બધું ખાઈ જાય, પીરસવા વાળા થાકી ગયા, એટલી ભૂખ કુંભજ ઋષિને. કુંભજ ઋષિ કે જાજુ લાવો, ડોલ ઠલવો, જાજુ ઠલવો. એક હારે ડોલું ઠેલવવા માંડ્યા છતાંય કુંભજ ઋષિ એક કોળિયામાં બધું ખાઈ જાય. કુંભજ ઋષિની આગ, એની ભૂખની જ્વાળા એટલી પ્રચંડ હતી કે એની ભૂખની શક્તિથી ઓલી દાસીઓ ખેહાવા માંડી. એ કે હવે બાજુમાં થઈ જાય ને કે આપણે એના મોઢામાં કરી જશું, હવે હું કરું. અને ધીરે 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 જેટલું ભોજન બનાવ્યું હતું એ ખૂટતું ગયું, અમુક અન્ન અમુક ભોજન વધ્યું, હવે હું કરું, ભૂખ્યા તો પાછા મોકલાય નહીં. તો હવે જગતમાંથી જયારે કોઈનો સહારો ન મળે ત્યારે ભક્તો જગદીશના શરણે જાય. પાર્વતીજી ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં ગઈ, ભગવાનને પ્રાર્થના કરવા માંડી, પ્રભુ આ વિકટ સ્થિતિ આવી છે, હવે તમે જ મને કંઈક બચાવો, કંઈક ઉપાય આપો. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરતા જ ભગવાન શ્રી કૃષ્ણ બાળ બ્રહ્મચારીનું રૂપ લઈ પાર્વતીજીના ઘરે પધાર્યા. બેલ માર્યો, પાર્વતીજી દરવાજો ખોલ્યો, કીધું કે માતે ભૂખ લાગી છે. પાર્વતી કે એકથી પરેશાન છું, તું બીજો આવ્યો, તને કેમ મારે જમાડવો? માતે મારું તો નાનું એવું પેટ છે, મારું ભોજન કઈ હું વધારે નથી લેતો, થોડુંક જ જમીશ, મને તમે જમાડો. પાર્વતીજી કે એકને ભૂખ્યા મોકલવા, બેને મોકલવા, નામ તો હારવાર બગડવાનું છે, હું વાંધો છે. કીધું હાલો અંદર બેસો. બાલ બ્રહ્મચારી ની માટે બીજું આસન નાખ્યું, બીજી ચોકી આપી કે હું બીજી ચોકી ઉપર નહીં બેસું, આ કુંભજ ઋષિ બેઠા છે એ જ ચોકી ઉપર બેઠીશ. કુંભજ ઋષિ કે બાજુમાં બેઠ, બાજુમાં બેઠ, અહીંયા હું ડિસ્ટર્બ થાય ખાવામાં. બાળ બ્રહ્મચારી હતા એટલે એ તો વેન કરીએ કે નહીં, હું ગુરુજી હું તમારી બાજુમાં જ બેઠીશ, ઠીક છે બેઠ, પણ શાંતિ રાખ, ખાવા દે મને. તું બેઠા ભગવાન બાજુમાં, થાળી લેવા, ભોજન પરોશ્યું અને 2 મિનિટમાં સળું કરવા માંડ્યા. કુંભજ ઋષિ કે આ હું કરે છો? કે સળું કરું છું હું, તમારે જેમ ભૂખડ થોડી છું કે 3 કલાકથી ખાવ છું, ખાવાનું હોય. કુંભજ ઋષિને શરમ આવી કે હવે હાલ હું કરું, આ છોકરાઓ આપણને કહી જાય. અને એને સળું કરી નાખ્યું, હાથ ધોઈ નાખ્યા. એટલે આ વેદ અને શાસ્ત્રનો નિયમ છે કે એક ચોકી ઉપર બેઠા હોય અને એક જો હાથ ધોઈ નાખે તો એ ચોકી એઠી થઈ જાય. એટલે આપણે વૈદિક પરંપરા છે કે કોઈ વ્યક્તિ 2 જણા હારવાર પ્રસાદ લેવા બેઠા હોય તો જ્યાં સુધી બીજો ન લઈ લે ત્યાં સુધી વ્યક્તિ ઉભો ન થાય, ને તો એ અપવિત્ર થઈ જાય. એ કે તમારી જેટલું હું ભૂખડ પેટું થોડી છું, આટલું બધું ખાવા છતાં હજી ખાવ 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 કરું છું. કુંભજ ઋષિને શરમ આવી, કીધું કે હાલો હવે હવે આપણે હાથ ધોઈ નાખીએ. હાથ ધોઈ નાખ્યા પણ પાણી પીવાનો મોકો ન રહેવા દીધો, એટલી લજ્જા આવી ગઈ. આ સત્ય વાત છે કે કુંભજ ઋષિને પાણી ન પીવા મળ્યું ભગવાન કૃષ્ણની કૃપાથી. ત્યારે ભગવાન કૃષ્ણે કીધું કે કુંભજજી તમે ભોજન અહીંયા કર્યું છે અને પાણી હું તને દ્વાપર યુગમાં પીવડાવીશ. યાદ કરો 5000 વર્ષ પહેલાની ઘટના, જ્યારે ઇન્દ્રએ વ્રજ ઉપર કોપ કર્યો અને વ્રજને પાણીમાં વહાવી દીધો, સાંવર્તક મેઘ મોકલ્યા, ભગવાને ગોવર્ધન ધારણ કર્યો, તો પ્રશ્ન એ ઉઠે ને કે આટલો બધો વરસાદ થયો, ભલે ગોવર્ધન ધારણ કર્યો પણ એ પાણી તો કાંઈક તો પડ્યું હશે. તમારી પાસે ગમે એટલી મોટી છત્રી હોય પણ છત્રીથી તમે પલ્લો નહીં પણ પાણી નીચે તો પડવાનું જ, તો આટલું બધું પાણી ગયું ક્યાં? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કુંભજ ઋષિને બોલાવ્યા કે પ્રભુ મેં તમને ત્યારે પાણી નહોતું પીવડાવ્યું, આવીને હવે તમે પાણી પી દો. તો આ એક શાસ્ત્રની ઘટના છે. તાત્પર્ય એ છે કે શિવજી અને પાર્વતી ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત છે અને નિત્ય નિરંતર કૃષ્ણની ભક્તિ કરે ને આવી રીતના સુંદર સુંદર લીલા કરતા રહે અને શિવજી પાર્વતીજીની કથા સંભળાવે. હવે એક સમયની વાત, પાર્વતીજી કંઈક ટેન્શનમાં હતી, સંશયમાં હતી, દુઃખી હતી અને શિવજી બેઠા હતા અને શિવજીની પાસે આવી પાર્વતીજી પ્રણામ કર્યા.
બંદ ઉપદ ધરી ધરની શિરૂ વિનય કરવું કરજોરી, બર નવ રઘુબર વિસદ જસો શ્રુતિ સિદ્ધાંત ની ચોરી.
પાર્વતીજી પોતાના પતિદેવ શિવજીના શરણમાં આવીને કહે છે કે પ્રભુ બંદવું પદ ધરી ધરણી સીધું, હું તમારા ચરણમાં મારો મસ્તક ઝુકાવીને તમને પ્રાર્થના કરું છું કે તમે મને ભગવાન રામ વિશે કહો, કારણ કે ભગવાન રામ વિશે મને સંદેહ લાગે છે. યાદ કરો ભરદ્વાજ ઋષિ આ કથા સંભળાવે છે અને એ પ્રશ્ન પાર્વતીજી પૂછે છે. યાજ્ઞવલ્કજી કથા સંભળાવે છે ભરદ્વાજ ઋષિને. પાર્વતીજી કહે છે કે પ્રથમ સો કારણ કહું વિચારી, નિર્ગુણ બ્રહ્મ સગુણ વપુ ધારી. ભગવાન નિરાકાર છે, ભગવાન જ્યોતિ છે, કે આ ભગવાન દશરથના પુત્ર છે આ કઈ સમજમાં નથી આવતું. વાસ્તવમાં આ સંસારમાં બહુ મોટું અજ્ઞાન છે. અમુક લોકો ભગવાનને બ્રહ્મ માને, અમુક લોકો નિરાકાર માને, અમુક લોકો જ્યોતિ માને. આમાં સાચું શું ને ખોટું શું? વાસ્તવમાં ખોટું કાંઈ નથી, બધી વસ્તુ સાચી છે, પણ અમુક વસ્તુ પૂર્ણ છે ને અમુક અપૂર્ણ છે. શ્રીમદ ભાગવતમમાં વેદવ્યાસજી લખે છે કે વદંતિ તત્ તત્વ વિદહ તત્વમ યદ જ્ઞાનમ અદ્વયમ બ્રહ્મ ઇતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. ભગવાન ત્રણ સ્વરૂપમાં બિરાજમાન છે, ભગવાનના ત્રણ ફેસ છે. ભગવાન સાકાર દ્વિભુજ ધારી પોતાના ધામમાં બિરાજમાન છે, ગોલોક વૃંદાવનમાં. એ જ ભગવાન પરમાત્મા રૂપે બધાના હૃદયમાં બિરાજમાન છે અને એ જ ભગવાન બ્રહ્મના રૂપે આ સંસારના કણ કણમાં છે. તો આ વાત સત્ય છે, સંસારના કણકણમાં બ્રહ્મ રૂપે છે એ પણ ભગવાન છે, હૃદયમાં પરમાત્મા રૂપે છે એ પણ ભગવાન છે અને એમના ધામમાં જે બિરાજમાન છે એ પણ ભગવાન છે. પણ ફરક એટલો છે કે અમુક લોકો ભગવાનને બ્રહ્મ માને એના જ્ઞાનમાં થોડી કમી છે, અમુક લોકો ભગવાનને બ્રહ્મ માને અને પરમાત્મા પણ માને તો એનું જ્ઞાન થોડુંક વધારે છે, અને જે લોકો ભગવાનને સાકાર માને છે, દ્વિભુજ રૂપધારી સગુણ માને છે, એ સૌથી મોટું શુદ્ધ જ્ઞાન છે. ભગવાન બ્રહ્મ પણ છે, ભગવાન પરમાત્મા પણ છે અને ભગવાનનું રૂપ પણ છે, પણ ભગવાનની વાસ્તવિક ઓળખાણ એ છે કે ભગવાન સગુણ સાકાર અને દ્વિભુજ રૂપધારી છે. આ સંસારના લોકોનું અજ્ઞાન એક દ્રષ્ટાંતથી તમે સમજી શકો કે એક ગામડામાં ટ્રેનના પાટા નખાણા, ટ્રેન ચાલુ થવાની હતી એટલે પેલા પાટા નાખ્યા, લાલુ પ્રસાદ યાદવની કૃપા થઈ ગઈ. પણ ગામથી કંઈક 10-15 કિલોમીટર દૂર આ પાટા નાખ્યા અને ટ્રેન બીજા દિવસે ચાલુ થવાની હતી, ઓપનિંગ હતું, શુભ મુહૂર્ત હતું. તો ગામના બધા લોકોએ બેઠીને મીટિંગ કરી કે કાલે ટ્રેન ચાલુ થવાની છે ગાડી. તો હવે આ ગાડી કેવું હોય ગામડામાં રહેવા વાળાએ ક્યારેય વિચાર્યું જ નહોતું, કલ્પના જ નહોતી કરી ગાડી કેવી હોય. તો ગામડાના લોકોએ વિચાર્યું કે બધાને આ 15 કિલોમીટર હાલીને જવું, એની કરતાં આપણે 3 જણાને મોકલી, એ જોઈને આવે ને આપણને કહેશે ટ્રેન કેવી હોય. તો 3 જણાને નિર્માણ કર્યા, ગોત્યા અને કીધું કે તમારે કાલે સવારમાં વહેલા નીકળી જવાનું અને જોઈને આવજો કે ટ્રેન કેવી છે. તો એ 3 જણામાંથી સવારમાં 3 વાગે એક વ્યક્તિ જાગી ગયો અને દોડવા માંડ્યો અને 15 કિલોમીટર દોડ્યો. 15 કિલોમીટર દોડી અને એ ટ્રેન આવતી હતી, રાતનો સમય હતો, ટ્રેનની લાઇટ ચાલુ હતી. દૂરથી એને જોયું કે ઓહો લાઇટ પાછો વળી ગયો અને ગામમાં આવીને કીધું કે ટ્રેન ટ્રેન એટલે લાઈટ. ટ્રેન કેવું હોય ગામના લોકોએ પૂછ્યું, ટ્રેન કેવું હોય? તો ક્યાં, એ ટ્રેન બત્તી, બત્તી જેવી ટ્રેન હોય. બીજો વ્યક્તિ થોડોક મોડો ગયો હતો અને એ થોડોક નજીક જોઈને જોયું કે ટ્રેન ચોરસ ડબ્બા જેવી હોય. દૂરથી જોઈને આવ્યો અને ગામના લોકોને પોતાનો અનુભવ કીધો કે ટ્રેનને હું જોઈને આવ્યો એ ડબ્બા જેવી હોય. ત્રીજો વ્યક્તિ હતો, એ બુદ્ધિમાન હતો, એ તો ટ્રેન આવી ઊભી રહી, ટ્રેનની અંદર ગયો અને જોયું કે એમાં તો સીટ છે, મંખાય છે અને એમાં ડ્રાઈવરે છે અને હાંકવા વાળા છે. ત્રીજા વ્યક્તિએ ગામના લોકોને આવીને એનો અનુભવ કીધો કે ટ્રેનમાં લાઈટે છે, ડબાય છે, એમાં સીટે છે, એમાં પંખા છે, બધું છે. હવે આ ત્રણ વ્યક્તિએ ટ્રેનને ઓળખી, ટ્રેનને જોઈ. પેલા વ્યક્તિએ ટ્રેનની લાઈટ જોઈ, બીજા વ્યક્તિએ કેવલ એનો આકાર ડબ્બો જોયો અને ત્રીજા વ્યક્તિએ ટ્રેનની અંદર કઈ કઈ વસ્તુ છે ટ્રેનના અંગોને જોયા. હવે તમે જ કહો કે આ ત્રણ જણાએ ટ્રેનનો સાક્ષાત્કાર કર્યો, આ ત્રણ જણાએ ટ્રેનને જોઈ, ટ્રેનને જોવાનું સાચું જ્ઞાન કોની પાસે? પેલા વ્યક્તિ પાસે, બીજા પાસે, ત્રીજા પાસે. એવી જ રીતે ભગવાનને ત્રણ રીતે લોકો જાણે છે. અમુક લોકો જે ભગવાનને પૂર્ણ નથી જાણતા, એ લોકો ભગવાનને કેવલ બ્રહ્મ રૂપે, જ્યોતિ રૂપે માને છે. ભગવાન જ્યોતિ છે, આ ખોટું નથી. ભગવાન જ્યોતિ છે, પણ ભગવાન ખાલી જ્યોતિ નથી. ટ્રેનમાં લાઈટ છે એનો અર્થ નથી કે ટ્રેન ખાલી લાઈટ જ છે. ટ્રેન તો છે પણ લાઈટ એમાં લાગેલી છે. એમ ભગવાન ખાલી જ્યોતિ નથી, ભગવાનનું રૂપ બ્રહ્મ રૂપે છે. અને એનાથી વધારે જ્ઞાની છે એ લોકો જાણે છે કે ભગવાન પરમાત્મા રૂપે, યોગીઓ જાણે ભગવાન પરમાત્મા રૂપે હૃદયમાં છે. એનાથી વધારે જે શુદ્ધ જ્ઞાન જેનામાં છે એ લોકો જાણે છે કે ભગવાન બ્રહ્મ રૂપે પણ છે, પરમાત્મા રૂપે પણ છે, અને સગુણ સાકાર એનું બહુ સુંદર રૂપ છે. અને રૂપ પણ છે, એ બોલે પણ છે, ચાલે પણ છે, અને ચાલતાની સાથે સાથે ગોપીઓ સાથે રાસ પણ રમે છે. તો ભગવાનનું સાકાર સ્વરૂપ છે. પણ પાર્વતીને જિજ્ઞાસા થઈ કે પ્રભુ ભગવાન કેવા હોય? પુની પ્રભુ કહું રામ અવતારા, બાલ ચરિત પુની કહું ઉદારા. હે પ્રભુ, તમે ભગવાન શ્રી રામચંદ્રના બાલ ચરિત્રની કથા કહો. ભગવાન રામે નાનપણમાં કઈ લીલા કરી? કહું જથા જાનકી વિવાહી, ભગવાને જાનકી જગતજનની માતા સીતા સાથે કેવી રીતે લગ્ન કર્યા? આ બધી કથા આપણે સાંભળવાની છે. હવે જે જે પ્રશ્ન પૂછ્યા એ પ્રશ્નના ઉત્તરમાં શિવજી પાર્વતીને રામની કથા કહે છે, અને એ કથા આપણે કાલથી ચાલુ કરશું. તો પ્રશ્ન સાંભળી લો. પાર્વતીજીના પ્રશ્ન શું છે? ભગવાન શ્રી રામચંદ્રના જન્મની કથા કયો, બાળપણની લીલા કયો, અને રામના વિવાહ કેવી રીતે થયા એ કથા કરો. બન બસી કિન્હે ચરિત અપારા, ભગવાન રામે વનમાં શું શું લીલા કરી, 14 વર્ષ વનમાં કેવી રીતે રહ્યા એ કથા કરો. પ્રજા સહિત રઘુવંશ મની કિમી ગવને નિજ ધામ, કે છે કે ભગવાન જ્યારે અયોધ્યાના રાજા બન્યા તો અયોધ્યાના રાજા બની પોતાના અયોધ્યામાં રહેવા વાળા બધા લોકોને સાકેત ધામમાં કેવી રીતે લઈ ગયા ઈ કથા કહો. આ સત્ય વાત છે. ભગવાન જ્યારે અવધપુરી અયોધ્યા છોડીને સાકેત ધામમાં ગયા તો આ પૃથ્વી પર અયોધ્યામાં રહેવા વાળા બધા લોકોને એના ધામમાં લઈ ગયા, એક હનુમાનજીને છોડીને. કથા આગળ આવશે. પુની પ્રભુ કહું સો તત્વ બખાની, હે પ્રભુ રામના જન્મ કર્મની કથા તો અમુક તો હું જાણું છું પણ તત્વથી નથી જાણતી. કાલે આપણે જોયું હતું ને, જે તત્વથી ભગવાનની કથા સાંભળે એ આ મૃત્યુ લોકમાં પાછો આવતો નથી. પુનર્જન્મ ન ઈતિ, પુનર્જન્મ એનો ક્યારેય થતો નથી. તમારા અવિનાશ પ્રભુ કહેતા હતા કે તમે તત્વ તત્વ બહુ કીધું, પણ અમુક લોકોને તત્વ એટલે શું એ જ નહીં ખબર હોય. તત્વનો અર્થ થાય કોઈ પણ વસ્તુને એના સ્વરૂપ વિશે જાણવું. કોઈ પણ વસ્તુને સ્વરૂપભૂત, એના સ્વરૂપ, એનું વાસ્તવિક સ્વરૂપ શું છે એની વિશે જાણવું, એને એનું તત્વ કહેવામાં આવે. તો ભગવાનનું તત્વ શું છે? ભગવાનના જન્મ અને કર્મનું તત્વ શું છે? હે પ્રભુ તમે મને બતાવો. તુમ ત્રિભુવન ગુરુ વેદ વખાના, હે પ્રભુ તમે ભગવાન શ્રી રામચંદ્રની કથા કહેવામાં સમર્થ છો અને હું જિજ્ઞાસુ છું, તમે મારી જિજ્ઞાસાને પૂર્ણ કરો. હર હિ રામચરિત સબ આયે પ્રેમ પુલક લોચન જલ છાય. જ્યારે પાર્વતીજીએ ભગવાન શ્રી રામચંદ્રની કથા સંભળાવો એમ કીધું ત્યારે શિવજી પ્રસન્ન થઈ ગયા. શિવજીની આંખમાં આંસુ આવી ગયા કે વાહ, શું જિજ્ઞાસા કરી છે મારી પત્નીએ. વાસ્તવમાં પતિને ગર્વ થવો પડે પત્ની ઉપર. આજની પત્ની હું જિજ્ઞાસા કરે, મારી હાટું હું લાવશો, તમે ક્યાં ફરવા લઈ જશો, તમે ગાડી ક્યારે લેશો, મને ક્યારે ફરાવશો. જિજ્ઞાસા પાર્વતી જેવી હોવી જોઈએ, પ્રભુ મને ભગવાનના જન્મ અને કર્મની કથા સંભળાવો. અને પોતાના પત્નીની જિજ્ઞાસા સાંભળી શિવજી હર્ષિત કે છે કે હર હર્ષી, હર માને શિવજી અને હર્ષી માને પ્રસન્ન થઈ ગયા. અને શિવજી શ્રી રઘુનાથ રૂપ ઉર આવા પરમાનંદ અમિત સુખ પાવા. શિવજી પરમાનંદમાં મગ્ન થઈ ગયા અને શિવજીને ભગવાન શ્રી રામચંદ્રની લીલા મનમાં ફરવા માંડી. વાસ્તવમાં પ્રશ્ન એવો પૂછવો જોઈએ કે જવાબ દેવા વાળાના મનમાં ભગવાન પ્રકટ થઈ જાય. આ તો અમુક લોકો પ્રશ્ન પૂછે કે જ્યારે શિવજીએ ગણપતિનું માથું ડોકું કાપ્યું તો એ ડોકું ક્યાં પડ્યું, હવે તમારે એ ડોકાનું શું કામ છે. પણ અમુક લોકો એવા મૂર્ખામી ભર્યા પ્રશ્ન પૂછે. પણ પ્રશ્ન હોવા જોઈએ કે કથા કહેવા વાળાને પણ ભગવાનની યાદ આવી જાય, પ્રસન્ન થઈ જાય, પ્રસન્ન ચિત્ત. શિવજીએ કીધું કે હે દેવી, તમે ધન્ય છો, તમે જે પ્રશ્ન પૂછો વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાન તીન પુનાતિહી, ભગવાનના અવતારની ભગવાનની કથા સાંભળવા માટે જે પ્રશ્ન પૂછે છે એનાથી એક નહીં ત્રણ પ્રકારના લોકો પવિત્ર થઈ જાય. કોણ? તો સૌથી પહેલા તો પ્રશ્ન પૂછવા વાળો પવિત્ર થઈ જાય, પછી પ્રશ્નના જવાબ દેવા વાળો પવિત્ર થઈ જાય, અને પછી આ બેનો સંવાદ સાંભળવા વાળો પવિત્ર થઈ જાય. કેટલો પવિત્ર? તો કે છે ગંગાની સમાન પવિત્ર. ગંગા નદી જેટલી પવિત્ર છે એટલો વ્યક્તિ ગંગા સમાન પવિત્ર કથા સાંભળીને થઈ જાય. તો હે પ્રભુ તમે મને કથા સંભળાવો. ત્યારે શિવજી દેવી પાર્વતીને કથા સંભળાવે છે અને કથા સંભળાવતા શિવજી સૌથી પહેલા ભગવાનના ચરણોમાં પ્રણામ કરે છે. કારણ કે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કર્યા સિવાય કથા પ્રારંભ ન થાય. પ્રસિદ્ધ શ્લોક, શિવજી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરે છે.
મંગલ ભવનય મંગલ હારી દ્રવ ઉષુ દશરથ અજીર બિહારી.
મંગલ ભવનય મંગલ,
બધા પ્રેમથી ગાય.
મંગલ ભવનય મંગલહારી દ્રવ ઉષુ દશરથ અજીર બિહારી.
મંગલ ભવનય મંગલહારી દ્રવ ઉષુ દશરથ અજીર.
હે મંગલના ભવન, હે મંગલના ભવન, હે મંગલ પ્રદાન કરવા વાળા અને અમંગલોના હરવા વાળા, મારી ઉપર દ્રવિત થાઓ, મારી ઉપર કૃપા કરો. હે દશરથના પુત્ર, હે દશરથના લાલ, હે કૌશલ્યાના પુત્ર, તમે અમંગલોને હરવા વાળા અને મંગલ દેવા વાળા છો, તમે મારી ઉપર કૃપા કરો કે હું તમારી કથા જ કરી શકું.
બંદાઉ બાલ રૂપ સોઈ રામુ સબ સિદ્ધિ સુલભ જપતજી સુનામુ.
બંદાઉ બાલ રૂપ સોઈ રામુ સબ સિદ્ધિ સુલભ જપતજી સુનામુ.
હે પ્રભુ હું તમારા બાળ રૂપને પ્રણામ કરું છું. હે પ્રભુ હું તમને પ્રણામ કરું છું કે તમારું નામ લેવાથી તમે પ્રકટ થઈ જાઓ. હું તમારું નામ લઈ રહ્યો છું.
કરી પ્રણામ રામ ત્રિપુરારી હરષિ સુદાસ મગીરા ઉચારી.
કરી પ્રણામ રામ ત્રિપુરારી હરષિ સુદાસ મગીરા ઉચારી.
કરહી પ્રણામ, શિવજી ભગવાન શ્રી રામચંદ્રને પ્રણામ કરે છે અને પ્રણામ કરી કે કોને પ્રણામ કરે? ત્રિપુરારી, ત્રિપુર અસુર નો વધ કરવા વાળા શિવજી ભગવાન શ્રી રામચંદ્ર ને પ્રણામ કરી ગીરા પાર્વતીજી ને કહી રહ્યા છે. શું કે છે?
ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, તુમ સમાન નહીં કો ઉપકારી.
ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, તુમ સમાન નહીં કો ઉપકારી.
હે રાજકુમારી, કહી રહ્યા છે તું રાજાની કુંવરી છો, છતાં તું ધન્ય છો. ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, આજે તું ધન્ય છો. કારણ કે તારી સમાન આ સંસારમાં ઉપકાર કરવા વાળું કોઈ નથી. સત્ય વાત છે ભક્તો, જો પાર્વતીજીએ શિવજીને આ પ્રશ્ન ન પૂછ્યો હોત તો આજે આ રામાયણ આપણી પાસે ન હોત. કારણ કે રામાયણના મૂળ વક્તા શિવજી છે. માટે શિવજી પાર્વતીજીને ધન્ય, ધન્યાથી ધન્ય કહે છે.
ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, તુમ સમાન નહીં કો ઉપકારી.
ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, તુમ સમાન નહીં કો ઉપકારી.
પ્રભુ, આપણ તમે મને કેમ ધન્ય કહી રહ્યા છો? પાર્વતીજી પૂછ્યું, એટલું બધું મારી પર કેમ કૃપા કરી રહ્યા છો, એવું તમે શું કર્યું? ત્યારે શિવજી કે,
પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગ પાવની ગંગા.
પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગ પાવની.
હે દેવી, તું ધન્ય એટલા માટે છો કારણ કે તે રઘુપતિ રાઘવ ભગવાન શ્રી રામચંદ્ર ની કથા સાંભળવા માટે જિજ્ઞાસા કરી છે. અને આ જિજ્ઞાસા સંસારના લોકોને ગંગાની સમાન પવિત્ર બનાવવા વાળી છે.
તુમ રઘુબીર ચરણ અનુરાગી, ઇનહુ પ્રસન્ન જગત હિત લાગી.
તુમ રઘુબીર ચરણ અનુરાગી, ઇનહુ પ્રસન્ન જગત હિત લાગી.
હે દેવી, હું જાણું છું કે રઘુવીર ના રાઘવ ના રામ ના ચરણોમાં તારો પ્રેમ છે, અને તું રામ ને જાણે પણ છો. મને એ પણ ખબર છે કે આ પ્રશ્ન નો ઉત્તર તારી પાસે છે, પણ જગત ને પવિત્ર કરવા માટે, સંસારના લોકોને રામાયણ દેવા માટે, ભગવાન શ્રી રામચંદ્ર ની લીલા દેવા માટે તે આ પ્રશ્ન કર્યો છે, માટે તું ધન્ય છો. શિવજી હર્ષિત થાય છે, પ્રસન્ન થાય છે, અને બારંબાર દેવી પાર્વતી અને ભગવાનને પ્રણામ કરે છે.
મંગલ ભવનય મંગલહારી, દ્રવ ઉષ દશરથ અજીર બિહારી.
મંગલ ભવનય મંગલહારી, દ્રવ ઉષ દશરથ અજીર બિહારી.
મંગલ ભવનય મંગલહારી, દ્રવ ઉષ દશરથ અજીર બિહારી.
દશરથ અજીર વિહારી.
રાજા રામ 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 સીતા રામ રામ રામ,
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 રાજા રામ 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 સીતા રામ
રામ, જય શ્રી રામ. રામ 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 સીતા રામ રામ રામ,
રાજા 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 રામ 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 સીતા રામ રામ રામ.
રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ.
બોલો રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ.
રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ.
રઘુપતિ श्री राघव राजा राम पति पावन सीताराम
राजा राम 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 राजा राम पति पावन सीताराम
हम रघुपति राघव राजा राम पति पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम
बोलो रघुपति राघव राजा राम पतित पावन सीताराम
राजा राम 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 पतित पावन सीताराम
रघुपति राघव राजा राम पतित पावन सीताराम
रघुपति राघव राजा राम पतित पावन सीताराम
रघुपति राघव राजा राम पतित पावन सीताराम पतित पावन तारा
शिवजी भगवान ने प्रार्थना करे अने बहुत सुंदर पार्वती जी ने कहे छे कि हे देवी बहुत सुंदर प्रश्न पूछो आ संसार मा जे लोको भगवान नी कथा सांभळवानी इच्छा नथी करता जे लोको पोताना कान ना मार्फते भगवत कथा नथी सांभळता कहे छे जिन हरि भगति हृदय नहीं आनी जिन हरि श्रवण सुनत नहीं काना श्रवण रंग अहि भवन समाना के छे के जिन हरि कथा जे लोको हरि नी कथा पोराना कान थी नथी सांभळता एना कान के छे साप ने रेवाना दर नी समान छे अने जिन हरि भगति हृदय नहीं आनी जीवन शव समान सो प्राणी हे देवी ते बहु सुंदर प्रश्न पूछो छे ભગવાનની કથા સાંભળવાની જિજ્ઞાસા બહુ સુંદર છે અને સંસારના લોકો જો આ જિજ્ઞાસા નથી કરતા તો એ મનુષ્ય નથી એ પ્રાણી છે અને અહીંયા સુધી જેના હૃદયમાં ભક્તિ અને ભગવાન પ્રત્યે પ્રેમ નથી એ મનુષ્ય નહીં તો શવ છે એ તો મળદું છે માટે મનુષ્ય જીવનની સાર્થકતા એ જ છે કે મનુષ્ય જીવન પ્રાપ્ત કરી ભગવત કથા સાંભળવી ભગવાનની કથા શિવજીની સામે જિજ્ઞાસા છે શિવજી તૈયાર છે રામકથા સંભળાવવા માટે અને શિવજી સૌ પ્રથમ ભગવાન શ્રી રામચંદ્રના જન્મના કારણો અને કેવી રીતે ચલત દશાનન ડોલતી અવની દશાનન રાવણ કેવી રીતે આ પૃથ્વી ઉપર ચાલતો અને પૃથ્વીને ઉપર ચાલતો જે ત્યારે આ પૃથ્વી ધ્રુજવા માંડતી તો પૃથ્વીનો ભાર દૂર કરવા માટે ધર્મની સ્થાપના કરવા માટે સાધુઓનું રક્ષણ કરવા માટે અનંત કોટી બ્રહ્માંડના નાથ ભગવાન શ્રી રામચંદ્ર આવતીકાલે નવમી તિથિ મધુમાસ પુનિતા શુકલ પક્ષ અભિજીત હરિ પ્રીતા ઠીક બપોરે 12 વાગે ભગવાન શ્રી રામચંદ્રનો જન્મ થશે માટે આપ સૌ ભક્તોના ચરણોમાં પ્રાર્થના કે આપ સૌ ભક્તો કાલે ભગવાન શ્રી રામચંદ્રના જન્મમાં ભાગ લેશો અને ભગવાન શ્રી રામચંદ્રના જન્મમાં ભાગ લઈ પોતાના જીવનને સાર્થક કરજો તો ભગવાન શ્રી રામચંદ્રનો જન્મ આવતીકાલે 12 વાગે બપોરે છે અને આ જન્મ જાંગીરપુરા રાધા દામોદર મંદિર ઇસ્કોનમાં થશે કાલનું પ્રવચન પણ ઇસ્કોનમાં હશે એનાઉન્સમેન્ટ છે પણ વિશેષ જન્મ આ જગ્યાએ કરવામાં આવશે એટલે બધા ભક્તોને નિવેદન કાલે ભગવાનનો જન્મ છે એટલે કાલે બધા ભક્તો નવા નવા કપડાં પહેરીને આવે સૌથી પહેલી વાત આ હું નથી કેતો, શાસ્ત્રમાં લખ્યું છે, સ્કંદ પુરાણમાં લખ્યું છે કે જે લોકો ભગવાનની કથામાં અને કથામાં જ્યારે ઉત્સવ હોય ત્યારે સુંદર કપડાં અને અલંકાર પહેરીને આવે એના હૃદયમાં ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. કથામાં જવું તો કોઈના માધ્યમમાં જાવી એમ ન જવું જોઈએ, પ્રસન્ન ચિત્ત અને આનંદથી જવું જોઈએ. તો સૌથી પહેલી વાત, સુંદર આભૂષણ, સુંદર વસ્ત્ર પહેરીને, અને બીજી વાત, કાલે ભગવાન શ્રી રામચંદ્રને આપણે ઝુલાવશું, એમનો જન્મ થશે. માટે બધા ભક્તોને નિવેદન, પોતાની શક્તિ અનુસાર ભગવાન માટે ભોગ લઈને આવે. અહીંયા ભગવાનને 56 ભોગ આપણે લગાવશું. તો પોતાની શક્તિ અનુસાર જે ઈચ્છા હોય તે શુદ્ધ પવિત્ર ભાવનાથી ભગવાન માટે ભોગ લઈને આવે. કાલે 56 ભોગ દર્શન, ભગવાન શ્રી રામચંદ્રનો જન્મ અહીંયા થશે. તો કાલે બધા ભક્તોને નિવેદન, રામ જન્મમાં બધા લોકો હાજર થાવ. અને વિશેષ કાર્યક્રમ ઇસ્કોન મંદિર, રાધા દામોદર મંદિરમાં છે. આપ સૌ રાધા દામોદર મંદિરમાં પધારો અને કથા, કીર્તન અને અભિષેકનો લાભ લેશો.